dari saya itu menjadi satu hari yang berbeda hari ini.
Jai Jai Sri Radhe
Krishna
Jai Radha Madhava Kunja Bihari Jaya Radha Madhava Kunja Bihari Jaya Gopiya Namaha Girivara
Thank you.
శ్రీధర్మ హరినామ సంకీర్తనకి శ్రీల ప్రభుపాదకి నితాయ గౌర సీతా ప్రేమ నందే. ఓం నమో భగవతే వాసుదేవాయ.
તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણની જે કરુણા છે, જેના હૃદયમાં કરુણાનો સિંધુ છે, એવા કૃષ્ણના મુખ કમળનું અમૃત એટલે કે ભગવદ્ ગીતા જ્ઞાન ગંગામાં સ્નાન પાન આસ્વાદન કરવા પધારેલા ધર્મપ્રેમી વૈષ્ણવ મહાનુભાવ અને ભક્તિ સ્નેહવતી વૈષ્ણવી માતાઓનું હાર્દિક સ્વાગત છે અને હૃદયથી ધન્યવાદ છે. ભગવદ્ ગીતા શ્રી અર્જુનના માધ્યમથી કૃષ્ણ સંપૂર્ણ માનવ સમાજ માટે આ પ્રસાદ પ્રદાન કરે છે. માનવ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સ્વયંને એટલે કે આત્માને કર્મમાંથી, બીજા શબ્દોમાં જન્મ મૃત્યુમાંથી છોડાવી અને ભગવાનના સનાતન શાશ્વત ધામને પ્રાપ્ત કરવું એ છે. અને એમાં સૌથી મહાન આ સાધનામાં આપણને બળ મળે છે એ છે સાધુ સંગતિ, સત્સંગતિ. મયાનુકૂલેન નભસ્વતેતમ, ઉદ્ધવજીને કૃષ્ણ કહે છે ભાગવતમાં, જે નથી કરતા આ લોકો, નિદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્લવમ સુકલ્પમ દુર્કર્ણ ધારમ. માનવ દેહ રૂપી નૌકા ભવસાગરથી તરવા માટે મેં પ્રદાન કરી, પણ જે લોકો નથી કરતા, ગુરુને આશ્રયમાં લઈને હરિભક્તિનું જ્ઞાન નથી લેતા, સ આત્મા, એ આત્માનું એટલે કે સ્વયંનું હનન કરે, વિનાશ કરે. વૈષ્ણવો ભગવદ્ ગીતાના આ જ્ઞાન યજ્ઞમાં પહેલી આહુતિ આપણા તરફથી હોવી જોઈએ એ છે શરણાગતિની, સમર્પણની. કારણ કે આ સંસારમાં દુઃખનું કારણ અજ્ઞાન છે, ઘણી જાતના અજ્ઞાન છે, આત્માના વિષયમાં, પરમાત્માના વિષયમાં, ભક્તિના વિષયમાં, તત્વના વિષયમાં, બહુ બધા અજ્ઞાનનો તો આપણો મેળો છે. પણ એટલું બધું એ અજ્ઞાન નથી નડતું, સૌથી મોટું અજ્ઞાન એ નડે છે કે મને જ્ઞાન છે, આપણે ખોટું અજ્ઞાન છે. જે વ્યક્તિ એમ માને છે કે મને ખબર છે, હું બધું જાણું છું, તમે શું કહેવા માંગો, હું તો તમારું ટેસ્ટ લેવા આવ્યો કે તમે શું જાણો છો. આવા લોકો જ્ઞાનના અધિકારી નથી. ઉદાહરણ અર્જુનથી જ ભગવાને પ્રગટ કર્યું. અર્જુને બહુ તર્ક કર્યા પહેલા અધ્યાય, પણ ભગવાન મૌન અને સ્માઇલિંગ ફેસ હસતા રહે. શિષ્ય છે અહમ શાદી માતા પ્રપન્ન ન કીધું, જ્યાં સુધી દ્વારકાધીશે ગીતામૃતની શરૂઆત ન કરી. ગીતાની શરૂઆત, મધ્ય અને એન્ડ સાર છે મામેકમ શરણમ વ્રજ, ભગવાનની શરણમ. જેવો એક શ્લોકમાં કીધું છે કે કોઈ વ્યક્તિ બુદ્ધિમાન હોય ને, સુજ્ઞ, જેવી રીતે કાલે વાત કરી સુધીર ભોગતા, સુંદર ધિયા બુદ્ધિવાળા, તો એને થોડીક વાત કરો ને બધું સમજી જાય. કોઈ અલ્પ બુદ્ધિવાળા હોય તો એને આપણે વ્યાખ્યાને વિસ્તારને ઉદાહરણ દઈને થોડી વાર લાગે સમજાવવા, પણ થોડા જ્ઞાનથી જે અભિમાની થઈ ગયો હોય ને એને બ્રહ્મ એનો સમજાય. સ્વઅલ્પ જ્ઞાનેન સંદિગ્ધમ બ્રહ્મ અપિ તસ્યન રંજતિ. થોડું ગમતું કંઈક વાંચી લીધું છે, તથા કદી કંઈક સાંભળી લીધું છે, અને પોતાની જડતામાં, અહંકારમાં એ એમ માને છે કે હું જ્ઞાની છું, મને ખબર છે, હું જે કરું એ રાઈટ. આવા વ્યક્તિને અમારી પ્રભુપાદની પરંપરાના મૂળ આચાર્ય ચતુર્મુખજી આવે ને, રામાયણમાં બહુ સરસ કીધું છે, વાંસ ફૂલ ન ફરહી બે યદ્યપિ બરસે સુધા સુમન. અરે ભાઈ, આપણે જોઈએ છે કે વરસાદ પડે ને તો ઝાડવા ખીલી ઉઠે, અંગુરમાં વૃક્ષમાં ફળ ફૂલ લાગી જાય, પણ અમુક જે વાંસ હોય અને એમાં એ અલગ થઈ ગયા હોય ને, અમારે કાઠિયાવાડી ભાષામાં ફૂંઠા કહે, એની ઉપર પાણી નહીં અમૃત વરસે ને તો ન્યા ફળ ફૂલ આવે નહીં. તો સૌથી મોટું અજ્ઞાન કે મને જ્ઞાન છે, અને આવા જ્ઞાની લોકો એ નથી જાણતા કે થોડા જ્ઞાનનું અભિમાન કેટલું લઈ બેઠા છે. ત્યારે ભગવદ્ ગીતા સુંદર વાત કરે છે ભગવાનના પ્રિય સખા અર્જુન સ્વીકાર કરે છે. માત્વા પ્રપન્ન હે કેશવ, હું તમારા ચરણોમાં નતમસ્તક છું. યે શ્રેયસ્ય તન્મે બ્રૂહિ, મારા માટે જે હિતકારી મંગલકારી કલ્યાણકારી વાત છે ને તદ બ્રૂહિ, એ મને કહો. આજના મનુષ્ય ભગવાન અથવા ભગવાનના પ્રતિનિધિ ગુરુ વૈષ્ણવ પાસે જાય તો પણ આ વાતમાં અટકી જાય છે. લોકો એ ટ્રાય અને પ્રયાસમાં છે કે મને શું સારું લાગે છે, આપણું કલ્યાણ મને સારું લાગે એમાં નથી, મારા માટે શું સારું છે એમાં. મને તો ન સારું લાગવાનું સારું લાગે છે વિષય તો ત્રિગુણા ગુણોના સંગના પ્રભાવ. અર્જુન અત્યાર સુધી મને હવે કહે છે કે મારા માટે યસ શ્રેયસ્યાત મે, મારા માટે જે સારું છે તે કયો, તે કરો. ઘણા સંબંધો હતા ને, મામા ભાઈના ભાઈ થાય બે, અર્જુન ને કૃષ્ણ, નર ને નારાયણ છે એક રીતે તત્વથી વાત કરીએ તો, લીલા પર અર્થ કરીએ તો પણ સાળો બનેલી છે ભાઈ, સુભદ્રાની પાણીગ્રહણ અર્જુને કર્યું છે. અને સખા છે, મિત્રો પણ છે, પણ આ બધા સંબંધો સાહેબમાં અર્જુન કહે છે ત્રણ શિષ્ય શ્રી, હું તમારો શિષ્ય છું, ત્યારે જગત ગુરુ કૃષ્ણ એનું કાર્ય આપ્યું. લોકો કહે છે કે કૃષ્ણએ અર્જુનની મહાભારતના યુદ્ધમાં રક્ષા કરી. કઈ રીતે? પિતામાં ભીષ્મ સામે રથ ઉપરથી ઉતરી ગયા, રથાંગ પાણી લઈ લીધું, ઓકે, કર્ણના બાણોથી દ્રોણના બાણોથી ભગવાને કેટલા બધા પ્લાન કર્યા અને અર્જુનની રક્ષા કરી. મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિજયી બનાવ્યો. કુરુક્ષેત્રની આ કથાને પરિચિત ગંગા કિનારે સુખદેવજીને દર્શન કરતા શરૂઆતમાં કહે છે પિતા મહામે સમરે અમરમ જોઈએ. એ કૌરવ સૈન્ય નતું, એક સાગર હતું અક્ષરણી, પણ એ કૃષ્ણની કૃપાથી મારા દાદાઓ એમાંથી પાર ઉતરી ગયા. એ વિષ્ણુની કથા મારી, એ કૃષ્ણની કથા સાંભળી છે. મારે એ નિવેદન કરવું છે કે ઓકે, અર્જુનની રક્ષા ભગવાને મહાભારતના યુદ્ધમાં કરી અસ્ત્ર શસ્ત્રથી, પણ મહાભારતના યુદ્ધમાં કરી એટલું નહીં, અર્જુનની રક્ષા શ્રી કૃષ્ણએ યુદ્ધ પહેલા કરી નાખી. કારણ કે કોઈ પણ વ્યક્તિની શારીરિક રક્ષા જ રક્ષા નથી, વ્યક્તિ એના ધર્મથી ચૂક થઈ જાય અને એના કર્તવ્યથી પડી જાય તો એને ધર્મમાં લગાડી દેવો, એ જ વ્યક્તિની સાચી રક્ષા છે. મહાભારતનું વ્યાસ સૂત્ર છે ધર્મ રક્ષતિ રક્ષિતા. આ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન પ્રદાન કરી અને કૃષ્ણએ અર્જુનની રક્ષા મહાભારત યુદ્ધ પહેલા જ કરી નાખી. અને હકીકતમાં અર્જુનના માધ્યમથી આપણી બધાની રક્ષા આ જ્ઞાન નૌકાથી, જ્ઞાન ગંગાથી કરે છે. કુમતી મહારદાતને વિદ્યા પિતામાં ભીષ્મ સ્તુતિમાં કહે છે કે તમે પાથની કુમતીને અધ્યાત્મ વિદ્યા વિદ્યાના દસમ દસમા અધ્યાયમાં વિભૂતિ યોગનું સૂત્ર સુધી કરો, તમે કરી રક્ષા. તો વાસ્તવમાં આપણા બધાની રક્ષા વૈષ્ણવ ગુરુ ભગવત ભક્તિના વિજ્ઞાનથી કરે છે. અન્યથા આત્મા શારીરિક બુદ્ધિ દેહાત્મ બુદ્ધિમાં અનેક કર્તવ્યો કરતા છતાં કર્મ બંધનમાંથી કે નરક દશામાંથી મુક્ત નહીં થાય. વાસ્તવિક રક્ષા છે જ્ઞાન દેવું, ભગવત ભક્તિ વિજ્ઞાન. તો અર્જુનની રક્ષા તો પ્રારંભ થઈ. શ્રીલ પ્રભુપાદ ભગવદ્ ગીતાના ઇન્ટ્રોડક્શનમાં પ્રસ્તાવના અંતમાં એક શ્લોક લખે છે ગીતાના મહાત્મ્યમાં, એકો શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. અરે ભાઈ, આકાશમાં પૂર્ણિમાનો ચાંદ ઉગ્યો છે તો તારાઓની સામે કોણ જોયો ભાઈ? એક જ શાસ્ત્ર કિમન બે શાસ્ત્ર વિસ્તરે, જેવી રીતે ભાગવતના મંગલાચરણમાં છે કિંવા પરેશ્વર. શ્રીલ પ્રભુપાદજીને પૂછવામાં આવ્યું કે શ્રીલ પ્રભુપાદ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ, તમારી સફળતાનું રહસ્ય શું છે? શ્રીલ પ્રભુપાદ એટલે વન સેન્ટેન્સ, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. હમ આજ સે મારી સફળતા, કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, અને આ કૃષ્ણ શબ્દ બ્રહ્મના રૂપમાં છે, સાધારણ શબ્દ નથી ગીતા, સાક્ષાત કૃષ્ણ છે અને એની શક્તિ એટલી છે જેટલી કૃષ્ણની છે. બસ શ્રદ્ધાનો અભાવ છે. યાદ હશે પ્રવેશિત શ્રદ્ધા સિદ્ધિ ભવતી તાદૃશ. મંત્રમાં, ગુરુમાં, શાસ્ત્રમાં તમારી જેટલી શ્રદ્ધા છે એટલી તમારી સફળતા છે. અર્જુનને પૂર્ણ વિશ્વાસ, કરિષ્ય વચનમ તવ. મહાભારતના યુદ્ધનો વિજય કરી દીધો અર્જુનનો વિશ્વાસ દીધા. હે કેશવ, તમારા વચનો ધર્મ છે, જીવન છે. ભગવદ્ ગીતાનું મહાત્મય શ્રીલ પ્રભુપાદ કહે છે કે એકો દેવમ દેવકી પુત્ર એવમ, એક જ દેવ છે અને છે દેવકીનો બાળ ગોવિંદ, જેને આ ગીતાનું ગાન કુરુક્ષેત્ર બોલે છે. અને એક જ શાસ્ત્ર છે શ્રીમદ ગીતા ભગવદ ગીતા. એકો મંત્ર છે નામાની આની, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 તો ભગવદ ગીતાની મહિમા તો કૈલાસમાં બેઠા અમ્મા પતિ મહાદેવ ગાય છે. તમે પદ્મપુરાણમાં કદાચ સાંભળ્યું વાંચ્યું કે જોયું હશે, મહાદેવજી સ્વયં ગીતા વાંચે છે. કૃષ્ણને પ્રેમ કરે છે તો કૃષ્ણની વાણીને, એની આજ્ઞાને, એને પણ પ્રેમ કરે છે. વૈષ્ણવાનામ યથા શંભુ છે. અમારે બાંકે બિહારી નૈરોબી ઇસ્કોન મંદિરમાં રુદ્રગીતની ચર્ચાઓ ચાલે છે. ભગવાન શિવ દેવોના દેવ, મહામૃત્યુંજય પ્રલયંકારી નેત્રધારી ગંગાધર નીલકંઠ, એક જ કામ કરે છે કૈલાસમાં કૃષ્ણના ગીત, એની કથા. મહાજનો એ કઈ કરતા, એને પંથ શીખવા જેવું નથી એમના, પણ છતાં મહાદેવને માનવાળા મહાદેવની વાત નથી માનતા. જગન્નાથ સ્વામી નયન પથ ગાવી, શંકરાચાર્ય ગાયું, ઘણા ભક્તોનો એવો ભાવ છે. પણ ગૌડીય વૈષ્ણવ કહે છે કે મહાપ્રભુ કૃષ્ણ પ્રેમ તનુ અવતાર શ્રી ગૌરાંગે ગાયું ગંભીરા. હા, જગન્નાથપુરીમાં ગરુડ સ્થળ ઉપર જગન્નાથજીના સાક્ષાત દર્શન કરતા.
સદા કાલે કાલે પ્રમથ પતિના ગીત ચરિતો, જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ.
સદા કાલે કાલે પ્રમથ પતિના, પ્રમથ પતિ કામદેવને મથી નાખ્યો, કામારું ત્રિપુરા બાળી દીધો તો ભસ્મ કરી નાખ્યો. ગીત ચરિતો ઈ ત્રિપુરારી, ઈ શંકર જેના ગીત ગાય છે ઈ જગન્નાથ સ્વામી મેં નયન પથ ગામી ભવતું. રમા શંકુ બ્રહ્મા અમરપતિ ગણેશાચિત પદો, આખું પરિવાર એની સેવા કરે છે. ગણપતિ તે અને એમના પિતાશ્રી શ્રી કૃષ્ણ, એકો દેવ દેવકી પુત્ર એવ. આ છે ગીતા ભાગવતનો સાર સંદેશ. એવી કથા મહાદેવજી પાર્વતી પૂછે છે કે પ્રભુ તમે મને ભગવદ્ ગીતા તમે વાંચો છો, ગાવ છો, મને એનું મહાત્મ્ય તો કયો. પદ્મપુરાણ વ્યાસની લખેલી રચના કેટલી સુંદર પત્ની છે જે પૂછે છે પતિને, બાકી વગર જ કરે. પતિનું સાંભળે પાર્વતીથી શીખવા જેવું છે, પત્ની હોય કે પતિનું સાંભળવું જોઈએ, પૂછવું જોઈએ કે બોલો મને કયો. ભગવાન શિવનો બહુ પ્રસન્ન થઈને વાત કરે છે. મધ્યદેશમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ સત્કાર્ય આરત હતો, પણ સંઘના પ્રભાવે એનો શાસ્ત્ર અને વેદાધ્યયનથી મન હટી ગયું અને સંગીતમાં ગયું. સંગીત કલા વિશારદ થવાના કારણે એટલી ખ્યાતિ મળી, સૌથી મોટી ચુડેલો એનો પ્રતિષ્ઠા છે સાધક માટે. ચુડેલ એટલે અમને વળગાડ, જેને આપણા ગૌડી આચાર્ય સુગરી નિષ્ઠા કીધી છે. બહુ મુશ્કેલ છે આ, કેવળ મહાપ્રભુના પ્રેમી પાર્ષદોની શરણ લીધા વગર નહીં મળે. યાદ કરવા માટે માધ્યાંગ્ર ભરી ગયું. પ્રતિષ્ઠાના ભય વયા ગયા પહેલા ખીરજો રેમણા છોડી દીધું. આપણે જેવા વખતે હા રહ્યો રહ્યો એ મંદિરમાં બધું મારું ભગવાન કેમ. એક શ્લોકમાં પ્રભુજી બહુ સુંદર વાત કરી છે કે આ સ્તુતિ નામની કન્યા છે ને અત્યાર સુધી કુવારી જ બોલો પ્રતિષ્ઠા જે છે ને અદ્યપી દુર્નિવારણ સ્તુતિ કન્યા સા કુમારમેવ અત્યાર સુધી કુવારી છે. ભાઈ કેમ આ સ્તુતિ પ્રતિષ્ઠા જે છે ને સ્તુતિ એને સ્ત્રીલિંગ શબ્દ છે તો એને કન્યાનું રૂપ લીધું. જેને પિતા વિશ્વ સુધીમાં યતિ નથી કલ્પિતા કૃષ્ણ મારી પતિ રૂપી કન્યાને હું તમને અર્પણ કરું છું કહીશું ભાવ ચક્રવર્તી પાદ છે. બોલે સ્તુતિ રૂપી કન્યા વર્ષોથી છે પણ હજી કુવારી છે. બોલે કેમ કુવારી છે? બોલે કે એને એનો મેળ નથી પડતો, કોઈ દૂરો નથી, કોઈ વર નથી મળતો. કેમ? બોલે સંતો અપી યસ્ય ન રોચતે, કારણ કે જે સ્તુતિને લાયક છે ને એવા વૈષ્ણવ આને સ્તુતિને પસંદ નથી કરતા, એને પરણતા નથી. અને અસંતો અપી યસ્ય ન રોચતે, અને જે લાયક નથી એને આ એને આને નથી ગમતા, આને કાંઈ મેળ પડતો. આ પ્રતિષ્ઠાનો સ્તુતિનો હજી લગ્ન થતા નથી, કારણ કે જે પ્રતિષ્ઠાને પાત્ર છે એને પસંદ કરતા નથી, અને જે પ્રતિષ્ઠાને પાત્ર નથી એને આવડ્યા પસંદ કરતી નથી. એટલે બિચારી કુવારી છે, તમારે કોઈ પરણવું હોય તો બેઠી છે. બેના માતા છે પ્રતિષ્ઠા માતા છે. કોઈ નામ હોય તો માફ કરો, આમાં તો બહુ સાવધાન રહેવું પડે. અમે આ ગીતા મેરેથોનમાં ફરીએ ને ઘરે મારો વાપીનો અનુભવ હતો. વલસાડ વાપીમાં અમે જતા હતા તો એક તમે નામ સાંભળ્યું છે સુરતની આજુબાજુમાં બીટી મોરા, તો હું સવારના 5:30 ગાડીમાંથી ઉતરીને 10 વગર ગીતા ટેબલ ઉપર રાખી રેલવે સ્ટેશન ઉપર ઉભર્યો. 8 થી 10 બે કલાક સ્ટોલ બધા ગીતાના દર્શન કરે પણ કોઈ લે. તો અમારા પ્રભુજી સાથે હતા, એને કીધું કે આમ ન હોય તમે ઘરે ઘરે જાઓ. તો અમે ઘરે ઘરે જઈને બેલ માર્યો અને એક પ્રભુજીને કીધું ભગવદ્ ગીતા છે, મેરેથોન છે, અમે પ્રચાર માટે નીકળ્યા છે, દેશો કે મારા ઘરે ગીતા છે. હા ડાયલોગ તો બધાનો જ છે, એટલે અમને આ તો ખબર છે. અમે કહીએ તો તમારી ઘરે ગીતા છે આ નહીં હોય, આમાં જો 10 પુસ્તક છે, આમાં અનુવાદ છે, તાત્પર્ય છે. તમને ખબર છે આ ગીતાનો કેટલો પ્રભાવ છે? મારા ઘરે ગીતા છે કેટલો પ્રભાવ નહીં હોય. મેં તો લાવો તમારી ગીતા કઈ તો એમના ઘરમાં કઈ કઈ કાઢી નહીં, એનો પ્રભાવ તો હોય પ્રાણ કહો તો કહી શકાય પ્રભુપાદ કરવી જોઈએ. ભક્ત બહુ અનુભવ અભિમાન છે ને ઓગળી જાય. ચારણાના માણસો હોય આમ રખડો, આપણે તો ભાવ હોય એટલે કઈ ગીતા લો તો આપણે અડે ને હામો જ જાય. તારી જેવા મારે નોકરો છે પણ હવે કરી આવું. પણ આપણને યાદ આવે ના પ્રભુપાદે કેટલી સ્ટ્રગલ કરી છે. હા આપણે એટલે આટલો આનંદ કરીએ છીએ મહાપુરુષ એની પાછળ પરંપરા કે ગુરુ સાધુ પ્રત્યે કૃતજ્ઞ ન બનવું જોઈએ, નહીં તો બધી સાધના છે ને સ્વાહા થઈ જશે અને આ પ્રતિષ્ઠા જ કરાવે જેની ચર્ચા થઈ રહી છે. પ્રતિષ્ઠામાં પિંગલ ભાવમાં આવી ગયો એને વેદ નિયમ બધા તોડવા માંડ્યો, કારણ કે માણા ને છે ને એક નશો છે. નામ થાય પદ થાય ધન આવે એટલે માણા પદ માર્ગ ચૂક થઈ જાય નેચરલ. નહી અસી જન્મા કો જગમાઈ પ્રભુતા પાઈ જાય મદ નહીં. રામાયણ જન્મા જગતમાં એવો કોઈ જન્મ નથી જેને પદ મળ્યું હોય એને પાવર ન થયો. થોડોક તો પજાવાની બાર ગયો જાય, કોઈ સદગુરુ હોય તો કંટ્રોલ કરે તો આ ભાવ મળ્યું. લગ્ન કર્યા 1 મે 2 3 4 5 કારણ કે કોણ કે રાજાના સદવારમાં ગાવાનું નોકરી મળી ગઈ પદ ધન આવી ગયું જાણી ગયું. પણ એવામાં એક સ્ત્રી એવી હતી એની પત્નીમાં કે બીજા પદ પુરુષમાં આરસ અસક્ત થઈ અને રાત્રિએ એ પિંગલને મારી નાખ્યો. બ્રહ્માને જાણન કીધી હતી દેવ ક્રિયા ચરિત્રમ ચરિત્ર લખુ કર્યું વિશ્વાસ નેવ કર્તવ્ય સ્ત્રી સુરાજ કુલેશ ચ પણ વૈશ્વિક બને નથી સાવધાન કારણ કે જ્યારે હું સ્ત્રી છું કે પુરુષ છું અભિમાન આ એક ઉપાધિ છે આપણે નથી સ્ત્રી નથી પુરુષ નથી પટણી નથી પટેલ નથી કેનિયન કે નથી ઇન્ડિયન દાસો પાસો આપણે તો ભગવાનના દાસ છે આ મૂળમાં રહેશો તો ઓકે બાકી જે કાંઈ છે એ આત્મા ઉપર ઉપાધિ ઉપરથી પહેરેલી ટોપી છે જેને નારદ પંચરત્ન કહે છે સર્વ ઉપાધિ વિનિર્મુક્તમ મુક્ત થવું જોઈએ આ બધા અજ્ઞાન ઉપાધિમાંથી અને પોતાના શાશ્વત સ્વરૂપને સમજવું જોઈએ કે હું કોણ છું અહમ કૃષ્ણસ્ય આત્મા દાસો અસ્મિ આપનું મૂળ સ્વરૂપ છે હવે થયું શું પાપ તો બહુ કર્યા હતા એ ધર્મથી પડી જતો યમરાજના દરબારમાં પિંગલ શિવજી કહે છે કથા પાર્વતીને કૈલાસમાં પદ્મ પુરાણ અનેક વર્ષો સુધી નરકોની યાતનાને ભોગવ્યા પછી એને વલ્ચ કે ગીધનું શરીર મળ્યું ગીધનું અને જે ઓલા હતા માતાજી એ પણ મરી ગયા કર્મ અનુસાર એ પણ નરકમાં ગયા કારણ કે એને પણ પાપ તો કર્યું છે હત્યા ને બધું અને એ બન્યા ચકલી નરકના ભોગો ભોગવી હવે એકવાર જંગલમાં ગીધ ને ચકલીનું પુનઃ મિલન થયું ભગવાનની કૃપાથી સ્મૃતિ શક્તિ નો આવી અને આ ગીધને ખબર પડી ગઈ કે આ તો મારા ઈ જેણે મને માર્યા હવે ખૂન કા બદલા ખૂન હવે એ મોકો હું છોડીશ અને ગીધ તો તમને ખબર છે ને તો રાજા થઈ ગયો પક્ષી હવે ચકલીની આને શું ચીજ છે તો ગીધે એની ચપેટમાં ચપેટમાં લીધી અને જોરથી આંધીની જેમ ઉડી અને ચકલીને ચાંચમાં લઈ લીધી ઓલી અંદર ચી ચી કરે અને ચાંચને દબાવે મારે બહુ ચાંચ ખોલે તો ઉડી જાય એટલે એમાં એમાં દબાવે પકડ છૂટે નહીં પાર્વતી પણ વિચાર કરે કે આ હું ગીતની ચકલાની કથા કીધી મારે ગીતાની સાંભળવી છે ભોળાનાથ કે મામા ચડી ગયા શંકરજી કીધું દેવી ગીધ એનો બદલો લેવા ચકલીને મારવાનો પ્રયાસ કરે એવામાં દેવનું વિધાન કે બહેન એક શિકારીનું બાણ ગીધને લાગતા ચકલી છૂટી ગઈ પણ ઘાયલ પૂર્ણ થઈ ગઈ મરવાની લાશ ચલતી મળી અને એ રણ પ્રદેશમાં કારણ કે ગીધ તો ઉડતો ઉડતો હતો એ જંગલમાં અને એવામાં એક મરેલા માણસની ખોપડીમાં પડી એ ચકલી અને પડતાની સાથે કારણ કે પ્રાણ શૂન્ય થઈ ગયું મારે મરવા લાયક હતી તે ઘાયલ હતી પડતાની સાથે આઘાત શરીરમાં પ્રાણ વહ્યા ગયા પણ ચતુર્ભુજ થઈને દિવ્ય શક્તિ અને આ બાજુ ઓલો ગીધ પડ્યો કારણ કે એને પાણ લાગ્યું હતું એ પણ દિવ્ય રૂપ એને યમરાજી લેવા આવી ગયા એમના દૂતો અને ન્યાયજીને કીધું કે તમારું બેનનું પુણ્ય એટલું છે કે તમને વૈકુંઠમાં દવાના કરવામાં આવે છે ત્યારે આ ચકલા ચકલી જે મૂળ સ્વરૂપમાં પાર્શ્વ સ્વરૂપમાં છે એમને જિજ્ઞાસા થઈ એને યમરાજને પૂછ્યું કે અહીંયા આજુબાજુમાં તો કોઈ છે નહીં તમે યમરાજી ધર્મદેવ અમને જવાબ આપો કે અમારા કયા કર્મનું પુણ્ય છે કે અમને વૈકુંઠમાં પાર્શ્વ શરીર મળી રહ્યું છે ત્યારે એને કીધું આરમા નાની સ્ત્રી બધાના નામ તો કેટલા કહેવા કે એક બ્રાહ્મણ ગંગા કિનારે નિત્ય ભગવદ્ ગીતાના પાઠ કરતો અને ભગવદ્ ગીતા કૃષ્ણનો શબ્દ બ્રહ્મ અવતાર છે એ પાઠ કરવાથી શ્લોક બોલવાથી એટલો પવિત્ર થઈ ગયો કે આ રણ પ્રદેશમાં એનું શરીર છૂટી ગયું એનું શરીર તો માંસાહારી ખાઈ ગયા પક્ષીઓ એ ખોપડી પડી હતી વરસાદનું કંઈક ઝાકળ બિંદુના જળ એમાં પડ્યા હતા એ ભગત એ બ્રાહ્મણ ભગવદ્ ગીતા વાંચતો હતો એના કારણે એનું શરીર એના હાડકા એટલા પવિત્ર થઈ ગયા હતા કે એમાં પડેલું પાણી ગંગાથી પણ પવિત્ર હતું અને એમાં તમારું શરીરનો સ્પર્શ થયો તમને વૈકુંઠ ત્યારે શિવજીએ કીધું દેવી ભગવદ્ ગીતાનો જે પાઠ કરે વાંચે એના હાડકા એનું શરીર પણ એટલું પવિત્ર થઈ જાય કે એનો સ્પર્શ કરવા વાળા પ્રાણીનો મનુષ્યના પાપ ધોવાઈ જાય અને એ વૈકુંઠમાં હવે કાલ રાત્રિની જે કથા પૂરી કરી અત્યારે જે ચાલુ કરી તમારામાંથી ઘણા એવું થાય પ્રભુજી તમે થોડું માપે રાખો તો હાથ પડે અને કઈ કહે નહીં સાંભળ્યા કરે તમે તો ચાલુ કર્યું ફેંકવાનું કર્યું એવું કદાચ કોઈ અહીંયા તો બધા શાસ્ત્રમાં વિશ્વાસ વાળા પુરુષો બેઠા તો સત્સંગી હોય, પણ વ્યાસ સુખદેવ કે મહાદેવ જેની કથા શાસ્ત્રમાં ભક્તિ શાસ્ત્રમાં છે એ ગપ મારવા બેઠા નથી. કારણ કે મેં કાલે કીધું કે જેટલી મહિમા કૃષ્ણની ને ગીતાની છે ને એટલા એટલી મહિમા બ્રહ્મા શિવ પણ ગાઈ શકે નહીં. આ અતિશયોક્તિ નથી. કદાચ આપણી અલ્પબુદ્ધિ કૂપ મંડુક ન્યાય પ્રભુપાદના તાત્પર્ય અનુસાર લાગી શકે. ભગવદ્ ગીતાનો આ નેચરલ પ્રભાવ છે અને એટલા માટે દાસનું નિવેદન છે અત્ર ઉપસ્થિત ધર્માનુરાગી વૈષ્ણવને કે પ્રતિદિન અગર પ્રાણ છે જીવનમાં તો ભગવદ્ ગીતાનો એક શ્લોક જરૂર વાંચો, એનો તાત્પર્ય અર્થ સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે ભગવદ્ ગીતા વાંચતાની સાથે તમે સીધા ડાયરેક્ટ કૃષ્ણના કનેક્ટમાં છો અને એનો તાત્પર્ય વાંચતાની સાથે તમે ડાયરેક્ટ પ્રભુપાદના સંપર્કમાં છો. આવો ભાવ, આ શ્રદ્ધા તમને ભક્તિમાં જલ્દી સફળતા શિખર ઉપર પહોંચાડી દેશે. પણ ઘણા મારી જેવા હશે કે મહિમા ને જ્ઞાન ને આજ્ઞાન બધું છે, પણ જેટલો બકવાસ કરવામાં, પ્રજન્મ કરવામાં, પેપર ટીવીમાં ટાઈમ જાય એટલો ગીતામાં જતો આપણી આ દિશા છે. એટલા માટે પ્રેરણા શિક્ષણ, કારણ કે કાલે મેં કીધું હતું કે કેવળ જાણકારી લેવા નથી બેઠા, ઇન્ફોર્મેશન નથી, જીવનમાં ઉતારવું છે એને જ્ઞાન કહેવાય. પાંચ ભગવદ્ ગીતાનો મહાન સેકન્ડ સબ્જેક્ટ મેટર આપણો પોઈન્ટ છે હિસ્ટ્રી ઓફ ગીતા, ભગવદ્ ગીતાનો ઇતિહાસ. બધાને ખબર છે, આમ તો હું કેવળ સ્મરણ કરાવું કે કૃષ્ણના મુખમાંથી ભગવદ્ ગીતા નીકળી. ઓકે, કુરુક્ષેત્રના રણ મેદાન હિસ્ટ્રી અનુસાર કોણ અર્જુનને કીધી? કૃષ્ણ અર્જુન સંવાદે કયા મહિનામાં કીધી? આમ યુગથી ચાલુ કરીએ તો દ્વાપરમાં, આમ સમયની અનુસાર ઇતિહાસમાં આપણે જે દ્વાપરના એન્ડમાં, દ્વાપરે અંતે કુરુક્ષેત્રે કસ્મિન માસે કયા મહિનામાં તમે ઓલી વિધિ કરાવી તો ખબર છે ને, ભારત ખંડે અમુક નામ અમુક ગોત્ર એવી રીતે હિસ્ટ્રીમાં આપણે લઈએ, માગશર મહિના આપણે ગુજરાતી અનુસાર માર્ગશીર્ષ અંગ્રેજ ડિસેમ્બર હવે સમથિંગ હે ને, શુક્લ એકાદશીની તિથિ હતી. માગશર મહિનાની મહિમા ગીતાના લીધે છે અને તમે વિભૂતિ યોગમાં તમે સાંભળ્યું છે કૃષ્ણ કહે છે માસાનામ માર્ગશીર્ષો અહમ, મહિનાઓમાં હું માગશર મહિનો છું અને એમાં શુક્લ એકાદશી જે નિમિત્તે આપણે પ્રભુપદ મેરેથોન મનાવીએ છીએ ડિસેમ્બર ગીતા જયંતિ, અને એમાં તે કયા સમયે બ્રહ્મ મુહૂર્તે સૂર્યોદય પહેલા કેટલી મિનિટમાં કીધી? હવે ગીતાના મર્મજ્ઞનું કેવું છે, 45 મિનિટ પોણા કલાક. તમે હું એમ પણ કહી શકીએ કે શક્ય જ નથી, 45 મિનિટમાં એક તાક બજે ક્લિયર થતું નથી એમ, પણ કેમ અસંભવે પુરુષોત્તમે કર્તમ કર્તમ અન્યતા કર્તમ. કારણ કે વક્તા એવા હતા ને શ્રોતા એવા હતા કે સમજી ગયા ઓલા કઈ, આપણે તો વક્તા કઈ નો અગર કે તો ઓલા ભૂલી જાય. બહુ ઉચ્ચ લેવલ ની વાત છે, સંભવ છે. કઈ મુદ્રામાં? જ્ઞાન મુદ્રા, ભગવદ્ ગીતા જ્ઞાન મુદ્રા 45 મિનિટમાં સૂર્યોદય પહેલા. કારણ કે સૂર્યોદય તો શંખ વાગશે, સિંહનાદ વિને સ્પર્શે ભીષ્મનો, પાંડવ અને અર્જુન આ બાજુથી કૃષ્ણ, એની પહેલા ભગવદ ગીતાનું જ્ઞાન પીરસાઈ ગયું. અચ્છા, હવે આ તમે અનુસાર કહી શકો કે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં, કારણ કે કળિયુગ 5000 વર્ષ ત્યાં સમજી, પણ આ ઇતિહાસ નથી ગીતા. ઈ જ ગીતામાં, ઈ જ ગીતામાં વક્તા કૃષ્ણ ચાર એક ચોથા અધ્યાયમાં કહે છે ઇમમ વિવસ્વતે યોગ પ્રોક્તવાન અવ્યયમ. આ જે ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન છે ઇમમ વિવસ્વતે, સૂર્યદેવ વિવસ્વાનને મેં કરોડો વર્ષો પહેલા આપ્યું. મતલબ ભગવદ્ ગીતા સનાતન છે, કૃષ્ણ સનાતન છે તો ભગવદ્ ગીતા પણ, કારણ કે 5000 વર્ષ પહેલા તો પુનઃ પ્રગટ કરી ભગવાને અર્જુનને, એનું કારણ પણ કીધું, સકાલે ને મળતા યોગ નષ્ટ પરંતપ. એ તો પરંપરા લુપ્ત થઈ ગઈ, રાજા રાજાઓની ઋષિઓની તો ચાલતી હતી, રાજાઓની લુપ્ત થઈ ગઈ. તો હું તને કહું છું, પણ આ દિવ્ય ગીતાનું ધ્યાન મેં કરોડો વર્ષો પહેલા સૂર્યને આપ્યું હતું. એનો અર્થ એ કે ભગવદ્ ગીતાની ઓરિજિનલ હિસ્ટ્રી કોઈ નહીં, કારણ કે કરોડો વર્ષો પહેલા આ ઇતિહાસ અનુસાર આપણે સમજીએ. પણ છતાં ફ્રેશ અને એટલું જ પવિત્ર, એટલું જ નિર્મળ, એટલો જ પ્રભા. એવું નથી કે જૂનું થઈ ગયું તો પાવર ઘટી ગયો કે કાંઈ. અને બીજી એક મહત્વની વાત, આપણે ઇન્ટ્રોડક્શનને મુદ્દાને હારે અંદર એડ કરી દઈએ, બીજો જે સબ્જેક્ટ છે કે ભગવદ્ ગીતાનો કંઈક ઓવરવ્યુ, જે પ્રભુપાદના ઇન્સ્ટ્રક્શનથી ક્લિયર કરીએ તો ભગવદ્ ગીતા ટોટલ આપણે વાત કરીએ તો કયા ગ્રંથનો આ પાર્ટ છે? મહાભારત, રાઈટ? મહાભારત વ્યાસની રચના છે, જેમાં લાખથી વધારે શ્લોક છે, જેમાં 18 પર્વ છે, જેમાં એક ભીષ્મ પર્વ છે. અને ભીષ્મ પર્વના 25-42 એટલે કે 18 ચેપ્ટર જે સેપરેટ ભગવદ્ગીતા છે. 25-42 એટલે કે 18 અધ્યાય મહાભારતના કર્ણ પર્વ, દ્રોણ પર્વ, વિરાટ પર્વ એવા 18 પર્વ છે. પર્વ એટલે એક સેક્શન, એક વિભાગ. જેવી રીતે ભક્તિવિસાર સિંધુમાં લહેરી, પૂર્વ લહેરી, જેવી રીતે ભાગવતમાં સ્કંદ આપણે કહી દઈએ, એક વિભાગ, એક સેક્શન, એક પર્વ જેમાં કંઈક અમુક કથાઓને સંગ્રહ કરવામાં આવ્યો છે પાત્રોને લઈને. અને એમાં ઈ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં ટોટલ 700 શ્લોક છે, જેમાં 574 કૃષ્ણ મુક્તિ ગીતા છે, 81 અર્જુન, 44 સંજય અને 1 દુર્યોધનના મહાઅંધ પિતાશ્રી શ્રી ધૃતરાષ્ટ્રુવાચ ધર્મ ક્ષેત્રે રામાનુજાચાર્યના ગુરુ શ્રીપાદ યામનાચાર્ય 18 અધ્યાયમાં 3 સેક્શન બનતા કહે છે કે 1-6 કર્મ યોગ છે, 6-12 ભક્તિ યોગ છે, 12-18 જ્ઞાન યોગ છે. એમાં મહત્વનો ભક્તિ યોગ છે એટલે વચ્ચે રાખવામાં આવ્યો છે, કારણ કે જે મહત્વનું પાત્ર હોય, રાજા હોય, કેમ વચ્ચે આવે ને, મંત્રી તંત્રી સાઈડમાં હોય. અને આપણને તો રાજા ભોગવ્યું નથી, પણ આપણે સેન્ડવિચ ખાધી છે, મસાલો વચ્ચે હોય ને, આંગળી ખુલી ગઈ હતી વેદાંત સુંદર પર ભાષ્ય કરતો હતો. ઈચ્છા હતી ગુરુ ની, સમજી ગયા આવા શિષ્ય છે, ગુરુ ઠાકી જાય તો ઊંધો જાગતો. આપણે આ ભારતીય પરંપરા બહુ અમૂલ્ય છે, અને એમાં પ્રભુપાદની પરંપરા આપણી કાઠિયાવાડી ભાષામાં હોય તો કેસરનો આંબો છે, જ્યાં બસ કેવલ મધુર ફળ જ ના કેસર ક્યારેય ખાધી કે નહીં તમે? હા, ખાય છે તેનું કેસર નહીં ખાતું, કેસર ખાય સ્વાભાવિક ક્યારેક આપજો, બસ એકલા એકલા ન ખાય. પણ વાસ્તવમાં કેસર તો અમારા નૈરોબીમાં પ્રભુપાદજીની કૃપાથી દાદા બાકી બિહારનું મંદિર છે, ત્યાં ભાગવતનો અમૃત રસ થાય છે, ગીતા જે અમર બનાવી દેશું, રિયલ મહાજ્ઞાનના રસ. ભગવદ્ ગીતાના 700 શ્લોકોમાં જેમાં 574 કૃષ્ણ મુક્કમલ જે વેદ ઉપનિષદનો સાર કીધો છે, એની અંતર્ગત તમને કોઈ પૂછે, જો આ બહુ સુંદર સમજવા જેવું એક વૈજ્ઞાનિક જાણકારી ઇન્ટ્રોડક્શન છે ગીતાનું, કે ગીતાનું રહસ્ય શું, કયો શ્લોક છે 574 શ્લોકમાં જેને ગીતા રહસ્યનું નામ આપ્યું આપ્યું છે આચાર્ય? 18:65 નંબર શ્લોક, મનમના ભવ મત ભક્તો મધ્યાજી માનસ્તુ માનવેશ્યતિ. અર્જુન એક વાર મન મનાભાવ મત કરતો, પણ છતાં ભગવાન ગીતા પૂરી કરતા ધર્મા જેને એન્ડમાં કહે છે કે સિક્રેટમાં સિક્રેટ મૂળ વાત સાર વાત હું તને ફરી કહું છું. અને આ શ્લોક તો ગીતાનું રહસ્ય 18:55 મન મનાભાવ ગીતાનો સાર બધાને ખબર છે 18:66 સર્વ ધર્મા પરિત્યજ મામેકમ શરણમ વ્રજ અમુકમ સર્વ પાપેભ્યો મોક્ષ યામી માસ્તે. બોલવાનું સાંભળવાનું બીજા કહેવાનું, બાકી શરણ તો આપણે જેની લેતા હોય ઘરવાળાની આજુબાજુ વાળાની દિલ્હી વાળાની એની કહેવાની, બાકી જ્ઞાન તો વેચવા માટે જ આપણે લઈએ છીએ. આચરણનું બહુ મહત્વ છે ભાઈ. એક રઘુનાથ બિરાજે છે જાનકી સાથે વિગ્રહના રૂપમાં પંચવટીમાં સીતારામનો જયારે વનવાસ વ્યતીત થતો હતો, લખનલાલ સેવામાં હતા, તો પૂનમની ચંદ્રમાની રાત્રિમાં સુંદર ચાંદનીના કિરણો પથરાયેલા હતા. સીતા અને રામ કુટિયામાં હતા અને લખનલાલ સેવા માટે ગુરુ તત્વ છે ભાઈ બલદેવ, તો ભગવાનની સેવામાં ચોકી ભરતા ને જાગતા, કારણ કે એની માતાએ કીધું હતું કે સપનામાં ઊંઘ ન આવી જોઈએ રામની સેવામાં. લખનલાલ થાય સેવા ગોસ્વામી બહુ સરસ લખ્યું છે, લખન સેવહી રામ સિંહહી જીમી અવિવેકી પુરુષ શરીર. અવિવેકી માણ અવિવેકી માણસ જેમ શરીરની સેવા કરે ને એમ લખણ બીજું બધું છોડી બસ સીતારામની સેવા સિવાય. 12 વર્ષ જેને નિંદ્રા 14 વર્ષમાં લીધી આપણને માનવામાં ન, આપણે 1 કલાકમાં જગાડવા પડે આપણી દશા જો. સીતા ને રામ જયારે લક્ષ્મણ ને જોવે છે ત્યારે એમને થયું કે ચાલો લક્ષ્મણ ને ગુરુ છે સાધુ સંગ કરે. બે દારે સીતા ને રામ લક્ષ્મણ જ્યાં બેઠા હતા તો લક્ષ્મણજી ઉભા થઈ ગયા ભગવાન ને જોઈ કે બોલો કઈ આદેશ મોટા ભાઈ. તો રામજીએ કીધું લક્ષ્મણ એ જિજ્ઞાસા છે એ પ્રશ્ન છે. તો લક્ષ્મણજીએ કીધું અરે સર્વ વેદાંત સાર ઉપનિષદ વેદાંત રીતે વિદેહ ચાહ, અરે શ્વાસ જેના વેદ થી નીકળતા એ ભગવાન પ્રશ્ન પૂછવા પરશુરામ પડી જાય કોઈને પણ, એ કે શું પ્રશ્ન છે હું શું કહી શકું. એ કે નહીં લક્ષ્મણ ચાલાકીની વાત નથી સિરિયસ છે, અમારે બેને અંદર બેઠા હતા તને જોયો એટલે અમને એક પ્રશ્ન છે તમારે તારી પાસે આવ્યા છે. બોલો કે અમારી બેની ચર્ચા ચાલતી હતી માની સીતાની અને એનું નિરાકરણ કરવા માટે કારણ કે બે વ્યક્તિ વચ્ચે વાદ વિવાદ કે સંવાદ જે કાંઈ થાય તેને પ્રમાણિત કરવા માટે કોઈ આચાર્ય કોઈ અન્ય પુરુષની જરૂર પડે, નહીં તો તર્ક પ્રતિષ્ઠા જાહેલા કરે. હા બોલો શું છે ભગવાન. કે મારા ચરણની સેવા તું કરે છે, મારા સંઘમાં છો એટલે મારા ચરણનો સ્વભાવ પ્રભાવથી પરિચિત છો. ઓકે સીતાજી પણ મારા સાથે છે એટલે એના ચરણોથી પ્રભાવ સ્વભાવથી તું પરિચિત છો. ઓકે પ્રશ્ન શું છે, પ્રશ્ન એ છે કે અમારા બેમાં કોના ચરણ સુંદર છે. લક્ષ્મણજી કે બે માણા મને કેમ મરાવો. રામજી કે છે કે મારા ચરણમાં અને સીતાજીના ચરણ બે નો તને અનુભવ છે, દર્શન છે, પ્રણામ પૂજા તો વર્ષોથી કરે છે, કમસે કમ જન્મ જન્મથી કરે છે પણ 14 વર્ષ તો કરે જ. 12 વર્ષથી 12 વર્ષ ચિત્રકૂટમાં ગયા, 13 વર્ષે પંચવટી આવ્યા નાસિક ઇન્ડિયા. તો કે હવે આ મારા ને સીતાના ચરણમાં કોના ચરણ કમલ સુંદર છે. બોલો લક્ષ્મણજી કે પ્રભુ જાણે જાણે બે ના સુંદર છે એમ નહીં ભગવાન પ્રીતિપૂર્વક એ માં ભજતિ જે પ્રેમથી મારું ભજન કરતા અહમ દિવ્ય બુદ્ધિ દદામી. કેવી બુદ્ધિ માં ઉપયાર્થી છે એ ભાવ સાગર અંદર ઇઝીલી મારી પાસે આવે એવી બુદ્ધિ હું આપું, કારણ કે બુદ્ધિ બુદ્ધિ મતા પછી હું છું સ્ત્રોત ઇન્દ્રિતા ઇન્દ્રિયા બુદ્ધિ પણ મારું ભજન કરાય ને આવે બાકી આગળ તો બુદ્ધ જ રાખે હોકા હોકા પ્રવાસ. મારે ગુજરાતીનો શબ્દ છે હું તો કથા નહીં બોલું છું ફુલીશ મૂર્ખ પાસે કૃષ્ણની કૃપાથી માણસ અને ભજન કરે. લખન માટે શું કહ્યું? લક્ષ્મણજી કીધું પ્રમાણ પૂછતા હોય તો ક્લિયર વાત કરું, રામજી તમારા ચરણ બહુ સુંદર છે, શ્રેષ્ઠ છે. કે કારણ કે વાત કરો તો પ્રમાણ બી દેવું જોઈએ ને, રૂપ બી દેવું જોઈએ. કે શું, કઈ રીતે? સીતાજી કમળ જેવો ચહેરો, મંદ મુસ્કાન લક્ષ્મણ સામે જોઈ રહ્યા છે, અને સીતાજીની નજર નીચે રાખીને લક્ષ્મણજી રામજી સામે કહે છે, પ્રભુ આપના ચરણ સુંદર છે. એટલે પાર્ટી તો અનુકરણ દઈ ને, પાર્ટી પક્ષ થયો તો, પણ પ્રમાણિત કરવું પડશે ને. કે પ્રભુ તમારા ચરણોથી ગંદા નીકળે, તમારા ચરણોનું શ્રી બ્રહ્મા ધ્યાન કરે. બધા તીર્થ તીર્થપાદ તમને લીધા શાસ્ત્રોએ લીધા, અને આ તો કેવલ ઐશ્વર્યની તાત્વિક વાત નથી, માધુરી અનુસાર પણ વ્યાખ્યા કરવામાં આવે તો તમારા ચરણ કમળની ઉપમા સાધકો આપે છે. પણ કમળને લજ્જિત કરે એવા કોમળ, અને કમળથી કૃષ્ણને કે રામના ચરણની જ્યારે ઉપમા દેવામાં આવે, તુલના કરવામાં આવે, તો એ સદગુણ્ય સદૃશ છે. એટલે કમળ સોફ્ટ હોય, મતલબ નરમ હોય એટલું જ નહીં, કમળ સુગંધિત હોય, રામના ચરણોમાં સુગંધ પણ હોય, શીતળ હોય, કારણ કમળ જે કઈ ફૂલોના ગુણ છે એ ગુણધર્મ લેવા જોઈએ. સુંદર છે, સુગંધિત છે, અને કોમળ છે. આજે જે કમળમાં જે ગુણો છે એ રામના ચરણોમાં છે. તો લક્ષ્મણજી આવી વ્યાખ્યા કરે, સીતાજી કે વાહ ભાઈ, ભાઈના જોઈએ ને આમ તો રામજી પ્રસન્ન છે કે વાહ લક્ષ્મણ સારી વ્યાખ્યા કરે. અને એ રીતે ઉત્તર મળી ગયો. પણ વ્યાખ્યા કરતા કરતા લક્ષ્મણજીએ કીધું, પ્રભુ તમારા ચરણ વિશ્વમાં સૌથી સુંદર છે, પણ આ ચરણ કરતા આ ચરણ વધારે સુંદર છે. પાલટી બદલી કે, કારણ કે પ્રભુ તમારા ચરણ સુંદર છે, પણ જે તમારા ચરણનું અનુગમન કરે ને એ ચરણ તમારા ચરણ કરતા પણ સુંદર થઈ જાય. અને સીતાજીએ બધું છોડીને પોતાનું જીવન તમારા ચરણો, તમારા પગલે પગલે પાછળ વપી દીધું. તો તમારા ચરણોનો જે આશ્રય છે, તમારા ચરણોનો જે અનુગમન કરે, એ ચરણ તમારા કરતા પણ સુંદર થઈ જાય. એટલે લક્ષ્મણજી અંતત ભક્તિ તરફ, સીતાજી તરફ, અને સાર સ્ટેટમેન્ટ દઈ દીધું કે આ ચરણ કરતા, જો આ એક કળા છે, પેલા ઓલાની પ્રોસેસ બગાડે, પણ છેલ્લે જે તો ભક્તિ સિદ્ધાંત મહારાજે બ્રાહ્મણોને બહુ વખાણ્યા, પણ પછી શ્રેષ્ઠ તો વૈષ્ણવ છે. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલાની વાત આવશે. કેવલ ચરણ ની વાત નથી, વ્યવહાર આચરણ આપણે કહે ને, આચાર કરે ને કેવો કરે ને પ્રચાર, હરિદાસ ઠાકોર ને સનાતન ગોસ્વામી એ કીધું આચરણ. કારણ કે ઉપનિષદ કહે છે, આચાર હિનો ન પુનંતિ વેદા, અગર કોઈ વ્યક્તિ પાસે વેદોનું પૂર્ણ જ્ઞાન શ્લોકોનું કંઠસ્થ છે પણ એનું આચરણ નથી તો પુનંતિ ન વેદ, વેદ એને પવિત્ર કરી શકશે નહીં. અને એને જે જ્ઞાન લીધું છે, કંઠસ્થ કર્યું છે, પણ જ્યારે એને જરૂર હશે જીવનના અંત સમયે, નિર્સંકુતા એવ જાતા, જેમ પાક આવે ને પક્ષી માળામાંથી ઉડી જાય, એમ પ્રાણ સમયે જ્યારે એને જ્ઞાનની જરૂર હશે, પણ એનું આચરણ નહીં હોવાના કારણે જે જીવનમાં આચરણ કરે એવા વૈષ્ણવ ના ચરણ સુંદર છે. આચરણ થી આચરણ સુંદર છે, એનું ગુજરાતી સમજો છો તમે? આચરણ થી કોઈ વૈષ્ણવ આવે તો એનું આચરણ અગર શાસ્ત્ર અનુસાર પવિત્ર સાધુ ભાઈ હોય તો આચરણ થી માણાના ચરણ સુંદર થાય. આચરણની મહિમા શાસ્ત્ર અનુસાર તત્વની સાથે લીલા. આપણો મૂળ વસ્તુ ભગવત સ્મરણ છે, જ્ઞાન ગંગામાં તો બેઠા છે. એટલા માટે ભગવાનના ચરણ કમળોની જેને શરણ લીધી હોય, એટલે કે ભક્તિ સીતા અથવા બીજા શબ્દોમાં ગુરુ અથવા વૈષ્ણવ, એની જે શરણ લે એ વ્યક્તિ સૌભાગ્યશાળી છે. દાસ દાસાનું દાસની વાત છે. શીખવા જેવું, સમજવા જેવો મેસેજ આપી દીધા છે. તો ગીતાનો સાર 18:66, માં એકમ શરણમ વ્રજ, આ ખાટે આપણે પાણી પીતા નથી, બરોબર ને? મૂળ તો ન્યાય આપે આપણી વાત, હું તો રામાયણમાં તમને આચરણ માટે લઈ ગયો. કે આપણે જે બોલી આચરણ કરવું છે, મારું કહેવું છે. અને બીજી
વાત
કર્મ સાર. ભગવદ ગીતામાં ઘણા કહે છે કર્મયોગની જ વાત છે, કે કર્મ નો સાર મતલબ કર્મ સાર શ્લોક કયો? કોઈ પૂછે તમને, લખવા જેવું, નોટ કરવા જેવું કે ગીતા રહસ્ય 1865, મનમના ભવ, ગીતા સાર સર્વધર્મ 1866, ગીતા કર્મ સાર 1155, મત કર્મોસી મત કર્મોસી. ભગવાન સ્વયં કહે છે કે મારા માટે કર્મ કર, કર્મનો સાર હું છું. ઘણા લોકો એમ કે કર્મને વાચિકાર છે, માં પરિષુ કદાચ આ તો કર્મની પરિભાષા અને એનું ફળ આપ્યું છે, એ કર્મનો સાર સંદેશ એમાં નથી. કર્મ સાર ગૌડી આચાર્ય અને બ્રહ્માનો શ્રી આચાર્ય શ્રી સંપ્રદાય 1855 ને કહે છે. નિર્વેર સર્વ ભૂતેશુ યસ મામેતિ પાંડવ 1855 નંબર છે. અને બીજો પણ એડ કર્યો 33, મહી કરવાણી મહી સર્વાણી કરવાણી સન્યસ્ય અધ્યાત્મ સેતસા નિરાશી ધીરમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વર 33, ત્રીજા અધ્યાય 33. આ છે કર્મ સાર. જ્યારે આપણે ચતુશ્લોકી ગીતા આંગણે ઊભા છે ઘાટે, એની પહેલા એક ખાસ કરી મધ્વાચાર્યના ફેવરેટ શ્લોક, મધ્વ સંપ્રદાયના છે ને મધ્વાચાર્ય વાયુ અવતાર, જેને વેદાંત સાર કહે છે, અથવા મધ્વાચાર્યના ફેવરેટ જેને ત્રિશ્લોકી ગીતા કહે છે, એ છે 15મા અધ્યાયના 16, 17 અને 18, 3 શ્લોક, 30 શ્લોકી ગીતા. તમને કોઈ પૂછે 30 શ્લોકી ગીતા કઈ, તો તમે કહી શકો 15, 16. 15મા અધ્યાયનો 16મો શ્લોક, 17મો શ્લોક અને 18મો શ્લોક, જેને બીજા શબ્દોમાં વેદાંત સાર અથવા માધવાચાર્યના ફેવરેટ, અર્થાત આખી ભગવદ્ ગીતા 3 શ્લોક. દ્વામીમો પુરુષો લોકે સર અક્ષર એવ ચ, 16મો શ્લોક. શર સર્વાણી ભૂતાની કુટસ્થ અક્ષર ઉચ્યતે, 15, 16. 15, 17 બીજો શ્લોક. ઉત્તમ પુરુષસ્વન્યમ પરમાત્મે દાહત લોકે અસ્મી વિગત અવ્યય ઈશ્વર. અને 17મો તો બધાને કદાચ ફેમસ હશે, ખબર હશે, યસ્માત શરમ અતીતોહ અક્ષરાદપી જોતમ અતોસી લોકે વેદે ચ પ્રતીત પુરુષોત્તમ. હું શર અક્ષર કરતા પરે છું, લોક વેદ મને પુરુષોત્તમ કહે, એટલે 15મા જેનું નામ પણ પુરુષોત્તમ. તો આ થયો 30 શ્લોકી ગીતા. અને હવે આપણે આવી ઇન્ટ્રોડક્શન અનુસાર ચતુશ્લોકી ગીતા, જેની તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ, શ્લોકો આપણે ગાઈ ચૂક્યા છીએ, કે 10, 8, 9, 10 ને 11. આ થયું ગીતાનું 12મું ઇન્ટ્રોડક્શન, કે ગીતામાં આ વસ્તુ છે. પણ શ્રીલ પ્રભુપાદના તાત્પર્ય અનુસાર એક લાઈનમાં કહેવામાં આવે તો ગીતાના અંતિમ ઇન્ટ્રોડક્શનમાં ગીતામાં 5 વિષયો છે, ઈશ્વર જીવ પ્રકૃતિ કાળ અને કર્મ, રાઈટ? આ પણ ઇન્ટ્રોડક્શનમાં આપણે એડ કરી શકીએ. પણ આવી દિવ્ય ગીતા ઉપનિષદોને સારને સમજવામાં પાત્ર કોણ છે? આપણો 4થો પોઈન્ટ છે કે આ ભગવદ્ ગીતાને શ્રવણ કરવા લાયક સમજવા લાયક કોણ ક્વોલિફાઈડ છે? અને તો ગીતામાં શ્લોકથી આપણે સમજીએ કે અર્જુનને ભગવાને ચૂઝ કર્યો કે ભક્તો સમય ચકા છે, કારણ કે અર્જુન ભક્ત છે, સખા છે. 9મા અધ્યાયનો પહેલો શ્લોક ભગવાન કહે છે, અત્યંત પ્રવક્ષ્યામિ, હું તને આ દિવ્ય જ્ઞાન કહું છું, અનસૂય, કારણ કે તું ઈર્ષાથી મુક્ત છે, કારણ કે ઈર્ષાળુ માણસ જ્ઞાનને લાયક. અને જે ભગવાનથી ભક્તિથી કે ભક્તોથી ઈર્ષા કરે એવા લોકોને તો આમાં પ્રવેશ જ નથી. 18મા અધ્યાય પૂરા કરતા કૃષ્ણએ ગીતામાં કીધું, ઇદમ તેના તપસ્યાય ન અભક્તાય કદાચન, જે તપસ્યા નથી કરતો, સાધના નથી કરતો, જે ભક્ત નથી, મસ્ત જે મારી ઈર્ષા નિંદા કરે છે, ન શું એને સાંભળ, એને નથી સાંભળતો. શાયદ 1855 શ્લોક હશે, એન્ડનો શ્લોક છે જે ભગવાન અર્જુનને કહે છે, વિદમ તેના જે તપસ્યા નથી કરે, લાયક નથી. તો કોણ લાયક છે? આપણે સમજાય કોણ પાત્ર છે? જો એક દ્રષ્ટાંતિ તમને આ સમજાવું, આપણે ગુજરાતીમાં તમારા બધાને ઘરે માટલા હશે પાણી પીવાના, હવે તો એને નીચે નળ નાખો માટલા, તો ગલાસ હોય તો એ ભરાઈ જાય, એમાં પાણી હોય તો ગલાસ ભરાઈ જાય કે લોટો ભરાઈ જાય, જેવું તમે પાત્ર માટલાથી નાની સહિત હોવું જોઈએ. એક વાર એ માટલા ઉપર ઢક્કન હતું ને, એને તમે શું કે માટલા ઉપર ઢક્કન, અમારે ગુજરાતમાં ગુડાકેશ્વર ખબર છે, ભૂજારું કહે, દેશી શબ્દ એકદમ બુજાર. હવે તો બુજાર આવે નહીં, પણ ઘણા ભક્તો બુજાર છે મારી ઈટ છે. એ પૂજા રહે એટલે ઢક્કન, તમને બધા ન સમજે તો બિસ્લરીની બોટલ તો બધા જોયું, એમાં ઉપર ઢાંકણું હોય, એ ઢક્કન ઉપજાવું બુજા ઢક્કન. અમારે મુંબઈની ભાષામાં એક મોટી અપકીર્તિ ઢક્કન કે ઢક્કન, અમે પેલા વિચારી હતા ઢક્કન મતલબ ઢક્કન ઓલવેઝ ફ્રેશ હોય. એક વાર એ ઢક્કને બિસ્લરીને બોટલને પૂછ્યું, મતલબ એ ઓલા બુજારે ગોળાને માતાને પૂછ્યું કે ભાઈ આપણે તારો સંગ કરું છું, તારી હારે છું, પણ તારી તું જે આવે એને પાણી આપે છો, મને કઈ દેતો જ નથી, હું કોરો છું. ઢક્કન કહે કે મને એક ટીપું પાણી નહીં, સમજે તમને વાત. મટકાને ઢક્કને કીધું કે મટકા તારી નીચે ગોળો આવે, તારી નીચે ગલાસ આવે, એને તું પાણી આપ, વાટકાને આપ, પણ મને કાંઈ આપતો નથી. તો એ મટકાએ કીધું કે એ લેવા માટે નીચે આવવું પડે, તું માથે કરી બેઠો. અને તમારી ભાષામાં કહેવાનું કહો કે ઇફ યુ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અગર તમે કોઈ વસ્તુ સમજવા માંગો છો, ધેન યુ હેવ ટુ બી અન્ડરસ્ટેન્ડ, નોટ અપ. તમારે કોઈ વસ્તુ સમજવી તો એની નીચે જવું પડશે. અને આને ગીતાની ભાષામાં વાત કરું તો 4:35 તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયન્તિ તે જ્ઞાનમ્, જ્ઞાનીન તત્વદર્શન. અને રહી વાત ગીતાના શ્લોકના તત્વથી, રહી વાત આવા સાધારણ સમજાય જીવનમાં એવા ઉદાહરણથી, પણ આને ઓર એક ગીતાના પાત્ર કોણ છે સમજવાને, એક લીલાથી સમજીએ. તો આજ કૃષ્ણ કળિયુગમાં 500-550 વર્ષ પહેલાં સચિપુત્ર ગૌ સુંદરના રૂપમાં પ્રગટ થઈ સંન્યાસ લઈ પુરી ધામથી યાત્રા દક્ષિણ ભારતની કરતા, જ્યારે એ શ્રીરંગમમાં ભોગે અને એ કાવેરીના કિનારે શ્રીનાથના દર્શન કરવા શ્રીરંગમમાં જાય, તો એ મંદિરના ઓટલા ઉપર એક બ્રાહ્મણ નિત્ય ગીતાનો પાઠ કરે. શાયદ બધા વૈષ્ણવને આ કથા ખબર છે, ઇસ્કોનના ભક્તો, પણ કથા ખબર છે, પણ એમાં કંઈક રસ છે, કંઈક મેસેજ. આપણે એ જ વસ્તુ હવે જીવનમાં જાણવાની છે જે ખબર હોય, કારણ કે નથી ખબર તો બહુ છે, ખબર છે એને ક્લિયર કરવાનું છે. આપણે ન ખબર ખબર કરી બધું કાઢી, ગમે વાત અમને ખબર છે, એ વેમમાં રહેવા જેવું નથી. ચૈતન્ય મહાપ્રભુએ જયારે બ્રાહ્મણને જોયો તો એ બ્રાહ્મણના આંખોમાંથી અશ્રુ વહી ગયા, અને ગીતા વાંચતો હતો, પણ અન્ય બધા એની મજાક નિંદા ઈર્ષા કરતા હતા, કારણ કે સંસ્કૃતનું વ્યાકરણ જ્ઞાન નહીં હોવાના કારણે એ શ્લોકોને ત્રુટીમાં બોલતો હતો, મતલબ મિસ્ટેક થતી હતી, પ્રોપર બોલી નતો શકતો ઉચ્ચાર. તો બધા જે પંડિતો હોય તો ઉદા મજાક ઉડાડે કે આવો કોને ગયા કરે, અને આ એકદમ મૂળમાં ભાવ. ચૈતન્ય મહાપ્રભુએ જોયું, મહાપ્રભુ પૂછે તારે શું મહાશય, મહાપ્રભુ એકદમ નજીક ગયા ચૈતન્યમાં, અને એને કીધું કે હે મહાશય, જો કેટલું સુંદર ઉચ્ચારણ છે. અરે કાંઈ જે મૂર્ખ હોય ને એને માથે સિંગડા ન હોય, અને બુદ્ધિમાન હોય ને એ કાંઈ રત્નની માળા પહેરીને જન્મ ન લેતો હોય. કોણ મૂર્ખ છે ને કોણ બુદ્ધિમાન છે, કયા કુળનો છે એ બોલે ને ત્યાં ખબર પડી જાય. અત્યારે તો હોકા નહી બધા મહાશય કે કેવું પડે ગીતા વાંચે છે, પેપર નથી વાંચતો. શુદ્ધ મહાશય, મહાપ્રભુ પૂછે તારે શું મહાશય, કોના અર્થ જાની તોમાર એત સુખ હોય. કોણ કીધું કેટલો બંગાળ છે, બંગાળી ભક્ત છે કોઈ આ ઘરે, સુદામ બંગાળી કોઈ નથી. ચૈતન્ય તને મહાપ્રભુ બંગાળી ભાષામાં પૂછે છે, કવિરાજ મહાનુભાવમાં શબ્દ છે. વિપ્ર કહે મૂર્ખ આમી,
શુદ્ધ ગીતા પડી ગુરુ આજ્ઞા માની,
એક પણ શબ્દનો અર્થ મને સમજાતો નથી. અર્થની વાત તો જાણો છો, મહાપ્રભુ ગૌરાંગ દેવ, મને તો શુદ્ધ ઉચ્ચારણ પણ આવડતું નથી, છતાં હું વાંચું છું. કેમ? કારણ કે મારા ગુરુએ મને કીધું છે કે ગુરુ ગીતા કેટલો સુંદર સંદેશ છે. આપણી ઘરે કેવળ ગાતા નહોતા, ગુરુ મુખ પદ્મ વાક્ય જીતે તે ઘડી આવે છે, અને ઘરે જઈને પત્ની મુખ પદ્મ વાક્ય, બોસ મુખ પદ્મ વાક્ય જાણતું જીવન કરવાના કારણે. વાસ્તવિકતા વડે રિયાલિટી શું છે? ગુરુ આજ્ઞા માની, મને આવડતું નથી પણ મારા ગુરુની આજ્ઞા છે, એટલે મને વાંચે છે. અર્થ નથી જાણતો, પણ અશ્રુ વિકાર થઈને ચૈતન્ય મહાપ્રભુએ કીધું કે તમે, તમને એવું શું થાય છે કે તમને આમાં પ્રેમ ભાવના વિકારો આવે છે? ત્યારે જે બ્રાહ્મણ બોલ્યા છે ને, અર્જુને રથે પ્રભુ હૈયા રજુધર, અર્જુને રથે પ્રભુ હૈયા રજુધર, વસિયા છે હાથ તો શ્યામલ સુંદર. હે ચૈતન્ય મહાપ્રભુ, જયારે હું જોઉં છું આ ગીતાનું ફ્રન્ટ પેજ, અર્જુને રથે, અર્જુનના રથ ઉપર દ્વારકાધીશ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હૈયા રજુધર સારથી બની ગયા, અને શું કરે છે? વસિયા છે, બેઠા છે હાથ તોત્રે, એના ડાબા હાથમાં એ અર્જુનના ઘોડાની લગામ છે, અને રાઈટ હેન્ડમાં વિધવત ચાકુક છે. વસિયા છે હાથ તોત્રે, અને કેવા છે? શ્યામલ સુંદર, નીલમણી શ્યામ સુંદર બેઠા છે. એટલું જ નહીં, જ્યારે હું જોઉં છું અર્જુને રકહિતે છે ન હિત ઉપદેશ, અર્જુનના હિત માટે, કલ્યાણ માટે એ ઉપદેશ આપે છે. એત દેખિ હય મોર આનંદ વિશેષ, મને એમ થાય છે કે કૃષ્ણની કરુણા કેવી ઉભરી છે કે એના મિત્રને જ્ઞાન દેવા માટે પ્રેમથી પ્રભુ ઉપદેશ આપે છે. આટલું સાંભળતાની સાથે ચૈતન્ય મહાપ્રભુએ કીધું, પ્રભુ કહે ગીતા પાઠે તુમાર અધિકાર, વાહ બ્રાહ્મણ દેવ, ભગવદ્ ગીતાનો પાઠ અને સાર સમજવામાં તમારો અધિકાર. જો પાત્ર કોણ અધિકાર છે ગીતાનો? ચૈતન્ય મહાપ્રભુએ પ્રમાણિત કરી દીધું, પ્રભુ કહે ગીતા પાઠે તુમાર અધિકાર, તુમિ તો જાનહિ સેહિ ગીતા અર્થ સાર. આખી ગીતાનો સાર એ છે કે કૃષ્ણના સૌંદર્ય માધુર્યનો આસ્વાદન અને એના પ્રભાવ સ્વભાવને જાણી અને એની શરણમાં જાવ, ઉદા ભાવ સમન્વિતા. આજ તો ગીતાનો સાર તમે સમજી, અને એટલું પ્રેમથી આલિંગન ભરતાની સાથે ચૈતન્ય મહાપ્રભુના પ્રેમ કરુણા તનુનો સ્પર્શ એ બ્રાહ્મણ અંતર પ્રેમ વિકારમાં હતો, અને દિવ્ય ઉન્માદ ભાવ વિકારમાં આવી દિવ્ય સ્થિતિમાં આવી, સુવર્ણની જેમ ચૈતન્યનું શરીર સમકે એમ જ બ્રાહ્મણનું ચમકવાનું. સંપૂર્ણ વેદ ઉપનિષદોના જ્ઞાનની વાત જવાજો, સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ દેખાડી દીધું ભગવાન મહાવીર, તમે પાત્ર છો. પણ કીધું કે નેરોગીવાળા નહીં કહેતા કે હું કૃષ્ણ છું, નિર્ભય કોઈ નહીં કહેતા. મેં તમને કૃપા કરીને મારી વાસ્તવિકતા જણાવી, કારણ કે તમે પાત્ર છો. આ કથા લીલા આપણને એક સંદેશ આપે કે ગીતાના જ્ઞાનના અધિકારી એ વ્યક્તિ છે જે કૃષ્ણને પૂર્ણ ભગવાન માની એની શરણમાં રહે અને શ્રદ્ધાથી સમર્પિત ભાવથી સમજવા માંગે છે. પ્રભુપાદજી તાત્પર્યના ઇન્ટ્રોડક્શનના ફર્સ્ટ પેરેગ્રાફમાં એક સુંદર ઉદાહરણ આપી લખે કે અત્યારના ડોક્ટરો એન્જિનિયરો કેટલી બધી ટીકાઓ લખી નાખી ગીતા ઉપર અને સમાજમાં ભ્રાંતિ કરી નાખી છે, એટલે મારે એકેડમી ફરી લખવી પડે. પણ ભક્ત નથી ને જે ગીતા સમજે કે સમજાવવા માંગે છે, એનું કાર્ય એવું છે કે જે માધુ જે હની ભરેલી બોટલ હોય એને બહારથી કોઈ ચાટે તો શું એને સ્વાદ મળશે? એ કાચની બોટલમાં મધુ હની ભર્યું હોય મધ અને કોઈ માણસ બહારથી ચાટે એને એક પણ ટેસ્ટ મળવાનો નથી. એમ જે ભક્ત નથી, કૃષ્ણનો સમર્પિત નથી, પછી ગમે એવો ડિગ્રી ફિગ્રી હોય એ ગીતાના જ્ઞાનમાં પ્રવેશ કરી શકશે નહીં. ગીતાના જ્ઞાનનો અધિકારી શ્રોતા એ છે જે કૃષ્ણને ભગવાન માની શ્રદ્ધાથી સમર્પિત થઈ અને શરણાગતિ ભાવના છે. આ મૂળ વસ્તુ ક્લિયર જ્ઞાન ભગવદ્ ગીતા, અને એટલા માટે ભગવાન કૃષ્ણ કહે છે કે ગીતાનો મૂળ સબ્જેક્ટ છે હું વેદાંત રીતે વિદેહ ચાહમ મમ પુષ્પુરુષોત્તમ અહમ સર્વસ્ય પ્રભવો. ચતુશ્લોકીમાં પ્રવેશ કરીએ. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સારા દર્શનીમાં આ ચતુશ્લોકીની ટીકાના ઉપક્રમમાં લખે છે કે શ્રીમદ ગીતા સર્વસાર ભૂતા ભૂતા તાત અહંતમ. આ ભગવદ ગીતા સર્વસાર છે, પણ આ ગીતાનો સાર આ ચાર ચતુશ્લોકી આખ્યાતા ખ્યાતા સર્વ નિશર્મ કી. આ ચતુશ્લોકી નામના ચાર શ્લોકો જે ગીતાનો પણ સાર છે, જે ગીતા બધા વેદ ઉપનિષદોનો સાર છે, અગર કોઈ વ્યક્તિ સાંભળે સમજે તો એના ભૌતિક ત્રિતાપ નષ્ટ થશે અને એને પરમ શાંતિ આનંદ પ્રાપ્ત થશે. આશીર્વાદ છે એક આચાર્ય. નમસ્કાર, આશીર્વાદ વસ્તુ દેવી. અને શ્રીધર સ્વામીએ જે ટીકા લખી છે કે શેષા શેષ મુખ વ્યાખ્યા ચાતુર્યમ વ્યક્ત એકતા, અનેક મુખોથી જે શેષ ન ગાઈ શકે. ભગવાનનો અનંત સ્વાર્થ છે ને, વિભિન્ન આનંદથી છે. શેષ હજારો મુખોથી કે અન્ય કોઈ વિદ્વાન કવિ હજારો મુખોથી જે જ્ઞાન ના આપી શકે, એ કૃષ્ણએ એક મુખથી ઈઝીલી સરળતાથી આપી દીધું. તદ્ભુતમ તદાનંદ વંદે પરમાનંદ માધવમ, એવા જ્ઞાન દેવા વાળા શ્રી કૃષ્ણ માધવને હું પ્રણામ કરું. સિદ્ધાર્થ ગીતા ગીતા પ્રભુપાદજી બહુ સરળતાથી આપી દીધું. અહમ સર્વસ્ય પ્રભવ પ્રભવ ફર્સ્ટ શબ્દને સમજાવે પ્રભવ ભવ એટલે થવ. પ્રભવ શબ્દ ને ગુજરાતી અંદર પિતા. પ્રભવતી યસ્માત સ પ્રભવ, જેનાથી બધાનો જન્મ થાય છે ઈ વ્યક્તિ. પ્રભવતી યસ્માત, જેનાથી બધું પ્રગટ થાય છે. આઈ એમ ધ સોર્સ ઓફ એવરીથિંગ. પ્રભુપાદનું ટ્રાન્સલેશન અહમ સર્વસ્વ પ્રભવ કે બધું મારાથી નીકળ્યું છે. ચક્રવર્તી પાદામાં લખે છે ટીકામાં કે તત્ર મહેશ મહે ઐશ્વર્ય લક્ષણ વિભૂતિ આહ. ભગવાન ચતુશ્લોકીના ઉપક્રમમાં પ્રથમ સૂત્રમાં અર્ધા શ્લોકમાં કહે છે કે પોતાનું જે મહાન ઐશ્વર્ય છે એને વ્યક્ત કરતા કહે છે કે અહમ પ્રભવ અત્ર આ સંસારમાં પ્રાકૃત અપ્રાકૃત સર્વ વસ્તુના ઉત્પત્તિ અહમ મત. જે અહમ સર્વસ્ય પ્રભવ પછી મત શબ્દ છે, ચાહે પ્રાકૃત વસ્તુ હોય કે અપ્રાકૃત વસ્તુ હોય, બધી વસ્તુઓ ક્યાંથી નીકળી છે? અહમ મારાથી. અચ્છા, એક બીજો પ્રભવ સંધિ છૂટ. પ્ર તો ઉત્સર્ગ છે, પ્રકૃષ્ટ. અને ભવ હું ભવ ભૂ ધાતુથી હોના શબ્દમાંથી થાય છે, થવું ગુજરાતી. પણ ભવ શબ્દ મહાદેવનું નામ તો તમે બધા જાણો છો, ભવમ ભવાની સહિત. ભાવ માટે તો આખું વિશ્વ જાણે છે કે તાંડવ પ્રલયકારી શિવ સભવ યસ્ય પ્રભવ. આ શિવના પણ જે ઉદગમ છે સ એવ. ભાવ જે આખો વિશ્વનો તાંડવ કરે છે તસ્ય પ્રભવ, એના પણ અહમ. અને અહમ કહેવાનો અર્થ છે અ એટલે નહીં, એક અહમ શબ્દનો અર્થ હું થાય ગુજરાતીમાં આય હું. પણ અહમ શબ્દની આપણે ડીપમાં જાય તો અ એટલે નકારમાં યુઝ કરવામાં આવે ને આપણે અકારી, અ મતલબ નહીં, અને હ અન્યતે ન અન્યતે ઇતિ અહમ. જેને કોઈ ન હનન કરી શકે, જેની વાતને કે જેની જેની શક્તિને કે જેના સ્વરૂપને કે જેને કોઈ ક્યારે તળી કાળમાં નષ્ટ ન કરી શકે, એ અહમ. એ કૃષ્ણ પોતે બોલે છે ન અન્યતે ઇતિ અહમ. અને ભવસ્ય પ્રભવ, એ ભવનો પણ આદિ, અહમ આદિ હિ દેવાના. અને વિશ્વરૂપમાં અર્જુનને દેખાડી પણ દીધું કે ભગવદ્ ગીતા ખાલી ઓડિયો નથી, વિડીયો. વિશ્વરૂપમાં અર્જુને કીધું કે તમારાથી આખું વિશ્વ નીકળ્યું છે એવું તમે બોલ્યા. આ દસમા અધ્યાયમાં અગિયારમા અધ્યાય વિભૂતિ અરે વિશ્વરૂપ અગિયારમા અધ્યાયમાં જોયું ને અર્જુને જે જે ભગવાન બોલ્યા એ બધું વિડીયો સીધું. કમલા સમસ્ત જોયું કે બ્રહ્મા નીકળે છે, શિવ નીકળે છે, અર્જુનને પરસે જોયું, આ દ્રશ્ય જોયું વિશ્વનું. તો ભગવાન છે તો છે, દેખાડી પણ દીધું કૃષ્ણએ. હવે ચક્રવર્તી ટીકાને આપણે અનુવાદ કરીએ, જે પ્રભુપાદે તાત્પર્યમાં લીધો છે કે અહમ સર્વસ્ય બધી વસ્તુ મારાથી નીકળી. બધી વસ્તુ એટલે પ્રાકૃત અપ્રાકૃત બધી વસ્તુ. હવે પ્રાકૃત વસ્તુ કહે છે, જો બે જ આઈટમ છે પ્રકૃતિમાં આપણે આપણા અનુભવમાં, એક વસ્તુ અને બીજા વ્યક્તિ. આ દુનિયામાં તમે જે કઈ વસ્તુ છે, વસ્તુ મતલબ આઈટમ હે ને, એ બધું પાંચ મહાભૂતિ નીકળ્યું છે. ભૂમિ રામનો સંબંધ આ પાંચથી, પંચ મહાભૂતિ જ બધું બન્યું છે ને. આ ભૌતિક વસ્તુ જેટલી બી છે એ પંચ મહાભૂતિ બની, એ ક્યાંથી નીકળે? ભગવાન કહે છે મારાથી. મારી શક્તિ છે. અને બીજું વ્યક્તિ, વ્યક્તિ એટલે કે તટસ્થ જીવ, અપરેશ્વરના જીવ ભૂતામાં. હવે એ જીવમાં શ્રેષ્ઠ વાત કરવામાં આવે તો સૌથી પહેલા બ્રહ્મા, પછી બરીજી, પછી મનુ, મનુષ્ય, વિસર્ગ સૃષ્ટિ બ્રહ્માએ 84 લાખ શરીરો. ભગવાન કહે છે કે મનુ, મરીજી, બ્રહ્માએ મારાથી નીકળ્યા છે. એ વ્યક્તિઓ બધા મારાથી નીકળ્યા છે અને વસ્તુ પણ મારાથી નીકળ્યા છે. અહમ સર્વસ્ય પ્રભવ. અને એટલા માટે એ વાતને બ્રહ્માજી કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદમ સર્વ કારણ કારણ. બધાનું કારણ હું છું એટલે બધા મારાથી છે. હવે આ ટીકાને પ્રભુપાદજી ઉપનિષદોનો શ્લોકના તાત્પર્યમાં કોટ કરે છે, તમે વાંચી શકો કે ઉપનિષદ શ્રુતિ કહે છે, નારાયણ બ્રહ્મા જાયતે, નારાયણ ઇન્દ્રો જાયતે, નારાયણ દ્વાદશ આદિત્યો જાયતે, સર્વ દેવર્ષિ સર્વ ઋષય સર્વ ભૂતાની નારાયણ પ્રજાયતે, નારાયણેવ પ્રલિયતે. ગુજરાત સમજાય એવું છે, ગુજરાત સંસ્કૃત બહુ નજીક છે હિન્દી ગુજરાત, કે બધું નારાયણ થી નીકળે. અને પ્રભુપાદ કોટ કરે છે શ્લોક પરાપુરાણ, નારાયણ પરદેવ તસ્માત ચતુર્મુખ જાત, એનાથી બ્રહ્માજી નીકળે આખી દુનિયાને ખબર છે, શાસ્ત્ર જાણવા વાળા તસ્મા કરે સર્વ જાતા. અને આ વાતને કૃષ્ણએ બધા ભગવદ્ગીતાના ઘણા શ્લોકોમાં કહી દીધું છે ભક્તો. પણ આપણે વેદાંત સૂત્ર આગળ જાય તો પણ આ વાત આવે છે, જન્માદ્યસ્યત. અને ભાગવતની શરૂઆતમાં પણ જોઈએ તો જન્માદ્યસ્યત ભયાદિકરત ચતુર્ભિજ્ઞસ્વરા. બ્રહ્મ સંહિતાની વાત કરું, અગ્નિર્મહી જગન્મંબુ મરુદિશ્ચ કાલસ્તથામસિ જગત્ત્રયાણી યસ્માદ્ ભવંતિ વિભવંતિ વિશંતિ અંચ ગોવિંદમાદિપુરુષ. ભગવદ્ ગીતા 7:7 કૃષ્ણ કહે છે, મત પરંતરમ અન્ય નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય, મારાથી શ્રેષ્ઠ કોઈ નથી. અચ્છા, તો પછી ઘણા લોકો કહે છે કે ઓ ભગવાન કૃષ્ણ સુપ્રીમ પરમ છે, બીજા બધા શું છે, દેવતાઓ બધા ભગવાન છે, ભગવાન એક છે, કેટલી બધી માતાનું લાલચ આવી એમાં. ઈશ્વર સબ્જેક્ટ છે અને ભગવાનની ઈશ્વરતાના સ્વરૂપમાં ભગવાન વર્ણન કરે છે કે અહમ સર્વસ્ય પ્રભવ, જેનાથી બધું નીકળ્યું હોય, જેના આધારે ચાલતું હોય અને જેના લીધે ટક્યું હોય એને ઈશ્વર કહેવામાં આવે, જે બધું એના નિયંત્રણમાં હોય, કંટ્રોલમાં હોય. તો કોના કંટ્રોલમાં છે? શાસ્ત્રથી અને ઇતિહાસથી પ્રમાણ કરવું પડશે ને. વ્યાસજીએ એક બહુ સુંદર શ્લોક લખ્યો છે જેને પ્રભુપાદજી ભાગવતના ઘણા તાત્પર્યના 2-3 જગ્યાએ કોટેશનમાં આપે છે. અને આપણે ખાસ કરી વૈષ્ણવે ભારતીય સંસ્કૃતિનો સાર સિદ્ધાંત આ સમજવાની જરૂર છે. નારાયણ નારાયણ પરદેવો બ્રહ્મ રુદ્રાદિ દેવને સમત્વેનય વિશેષ સપાશંતિ પવિત્રો, કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ વિષ્ણુને અને શ્રી બ્રહ્માને જે એક સમજે છે, સમત્વેનય પશ્ય સપાશંતિ. બોલો, આ અભ્યાસની વાત છે, આ પાખંડ કરે છે. એ છે નથી કે માં 2-in-1 આ બધી બહુ ડીપલી વસ્તુ છે. આ મારે તમને બહુ મૂંઝવણમાં નથી નાખવા, પણ એકદમ સરળતાથી સમજવાની વાત છે, ગૂંચવાડો નથી કરો. કઈ રીતે? અરે ભાઈ, એકદમ ક્લિયર તમે લીલાથી જુઓ કે એ કૃષ્ણ જન્મ થયો, કૃષ્ણનો જન્મ થયા પહેલા જેની વાત આપણે કરીએ છીએ, એ બ્રહ્માજી, એ ઇન્દ્રજી, એ શિવજી, બધા સત્ય વૃતમ સત્ય પરમહંસી સત્યમ સ્તુતિ કરવા કોની ગયા હતા? કૃષ્ણ. જો આપણે દેવતાઓને માનીએ છીએ પણ દેવતાઓની વાત માનતા આપણું દુર્ભાગ્ય છે. બધા દેવતાઓ ભગવાન કૃષ્ણને સ્તુતિ કરવા માટે ગયા કે પ્રભુ અવતાર લો. અને કોણ ગયા? બધા ગુરુ, જેને આપણે ભગવાન કહે છે, બધા સ્તુતિ કરવા ગયા. અને એ ભગવાનની સ્તુતિ માટે છે સત્ય વ્રતમ. એટલે ભાગવતનો પ્રથમ શ્લોક સત્યમ પરમ ધીમહિ, એની પર આજના પાખંડો વાદો કહે છે કે તમે જેને માનો એ સત્ય છે. વ્યાસદેવે ક્લિયર નથી કર્યું તમે જે માનો એ સત્ય છે. અરે ભાઈ, જે વ્યાસદેવ શરૂઆતમાં સત્યમ પરમ સત્યનું ધ્યાન કરે છે, એ પરમ સત્યની પરિભાષા અને વર્ણન એ જ વ્યાસ, એ જ ભાગવતમાં. અને તમે જેને સત્ય માનો છો, શિવ, બ્રહ્મા, ઇન્દ્ર આદિ કોને સત્ય કહે છે? કૃષ્ણ. અને એટલા માટે મહાભારતમાં વ્યાસજી કહે છે, સત્ય પ્રતિષ્ઠિત કૃષ્ણ, સત્ય કૃષ્ણ પ્રતિષ્ઠિત, સત્ય સત્ય હિ ગોવિંદ તસ્માત સત્ય એવ નામ. કૃષ્ણનું નામ સત્ય છે. વેદોમાં વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ સત્ય નામ કોના માટે લાગ્યું છે? કેવલ કૃષ્ણ. કારણ કે સત્ય કૃષ્ણમાં છે ને કૃષ્ણ સત્યમાં. સત્ય સત્ય એ ગોવિંદો સત્ય એવા પ્રતિષ્ઠિત. અને જેને આપણે પરમ સત્ય કહે એ બધા મોટા મોટા દેવતાઓ ભગવાન કૃષ્ણને પરમ સત્ય કહીને સ્તુતિ કરવા જાય છે. તો પછી દેવતાઓ શું છે? દેવતાઓ ભગવાનના વિભિન્ન અંશ છે, ભગવાનની વિભૂતિ છે, એમની પાસે તેજસ્વી શરીર છે, ભગવાનની આજ્ઞામાં સૃષ્ટિ વ્યાપારમાં લોકપાલનું કામ કરે છે. પણ ભગવાન અને દેવતામાં અંતર છે. કેટલું અંતર છે? 15 અંતર છે. પણ ટાઈમ નથી, હું 5 અંતર એવા બતાવું કે તમે એટલીસ્ટ આ મેટરને ક્લિયર કરી શકો. કારણ કે કૃષ્ણ ગીતામાં કહે છે અહમ આદિ દેવાના, બધા દેવતાઓ મારાથી નીકળ્યા. બીજા કોઈ દેવતાએ એમ નથી કીધું કે બધું મારામાંથી નીકળ્યું અને કૃષ્ણ મારામાંથી નીકળ્યા. પણ કૃષ્ણ કહે છે કે હું બધા દેવતાઓ આદિ છું અને છેલ્લે બધું મહારાજમાં રહેશે ને મારાથી નીકળ્યું. એકો હશે. અને શ્વેતા સ્વરૂપની છે પ્રભુપાદ 5:22 એક કોટેશન આપે છે, તમ ઈશ્વરાણા પરમ મહેશ્વરમ, તમ દેવતાના પરમ દેવતમ, પતિ પતિના પરમ પરસ્તાર ભુવન વિશ્વીર્યમ. કેટલા બધા ઉપનિષદોના શ્લોકો પણ ગીતામાં પ્રભુપાદ કોટ કર્યા છે આ વિષયને ક્લિયર કરવા માટે. પણ મારે મારી ભાષામાં આ વાતને એકદમ દેશી લેવલમાં કે સામાન્ય સંસારી વ્યક્તિ ક્લિયર કરી શકે. આપણે પહેલા ગુજરાતીના અમે ભણતા ને તો તફાવત આવતો, તફાવત સમજો ને, આ ને આ વ્યક્તિ રાખો અને ક્લિયર કરો. કૃષ્ણ સર્વેશ્વર છે, બીજા શબ્દોમાં વિશ્વાત્મા અથવા અખિલાત્મા છે. ઉપનિષદોમાં ભાગવતમાં એમના ટાઇટલો આવ્યા છે, રાઈટ? યોગેશ્વર, પરમેશ્વર, જગદીશ્વર, સર્વેશ્વર, વિશ્વાત્મા, અખિલાત્મા. કોઈ દેવતા તેની માટે ટાઇટલ નથી આવ્યા. અને ટાઇટલ દેવાવાળા એવી દેવતાઓ જ છે, પાછા સામાન્ય માણસો નહીં. તો એક તરફ ભગવાન, એક તરફ દેવતા. હવે ભગવાન અખિલાત્મા વિશ્વાત્મા સર્વેશ્વર છે, જ્યારે દેવતાઓ વિશ્વાત્મા અખિલાત્મા કે સચેતન કે સર્વેશ્વર નથી. અરે એ લોકોની સ્થિતિ તો આપણે લીલાઓમાં જોઈએ છે કે એક કૃષ્ણનું નામ લેવા વાળો, ઓમ નમો ભગવતેનો જપ કરવા વાળો ધ્રુવ બાળક 5 વર્ષના પગે જ્યારે શ્વાસ બંધ કર્યો તો મૈત્રીજી કહે છે બધા દેવતાઓનો શ્વાસ બંધ થઈ ગયો, ઓક્સિજન બાટલા કરતા ઇત્યાદિ સર્વેશ્વર થઈ ગયા. જબકી ભગવાન બ્રહ્માએ વિષ્ણુમાં ડાયરેક્ટ ગયા અને ભગવાનને કીધું કે ઓલાનો શ્વાસ છોડાવો ને, અમે મરી જાય, રેશન કાર્ડમાં તમારા નામ નીકળી જાય. હવે જો આ સ્થિતિ, રાવણની સભામાં હનુમાનજી એન્ટર થયા, બાણ વિભીષણ કર્યા, ઇન્દ્રજીતનો બ્રહ્માસ્ત્રનો આદર આપી, બાકી હનુમાનને કોઈ બાંધી ન આવ્યો રામદૂતને, તો બધા દેવતાઓ પગે લાગે, ઓ ધન્યવાદ પ્રભુ તમે બધાયા, અને અમને હેરાન કર્યા, છોડાવો છોડાવો. બોલો દેવતાઓની આ દશા મહાભારતમાં હિરણ્ય કશું પોતાની ભ્રુકુટી હલાવે તો બધા દેવતાઓ એનાથી પ્રણામ કરે, મને યાદ કરો, તમને યાદ નહીં કરો, સત્કામ કરે આગળ. આવું વર્ણન આપણે જોયા છે. તો કઈ રીતે આ બધો ભગવાન સર્વેશ્વર છે, વિશ્વાત્મા અખિલાત્મા છે, સર્વચેતન છે, સમષ્ટિ પુરુષ છે, બધામાં અંડાંતરસ્થ પરમાણી ચયાંતરસ્થ સર્વજ્ઞ છે. જ્યારે આ લોકોની એની ખબર નથી હતી. અહીં બલિ મહારાજે યુદ્ધ કરવા તૈયાર કર્યું તો ઇન્દ્રદેવ ગયા દેવતાઓના રાજા, કોની પાસે? ગુરુ પાસે, કે આ કોણ આવી ગયો એની નથી ખબર, કોણ અને ક્યાંથી બળ મેળવ્યો અને એની નથી ખબર, ક્યાંથી વિશ્વાસમાં થઈ શકે. બીજો અવતાર ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ છે. જ્યારે દેવતાઓના શરીર પંચ મહાભૂતથી બનેલા છે, સચ્ચિદાનંદ દેહ દેહીમાં કૃષ્ણમાં અંતર નથી, જ્યારે આનામાં દેહ દેહીમાં અંતર છે. એટલે ત્રીજું ટાઇટલ કે આ બધા જે દેવતાઓ છે એ શું કહેવાય, એનું શરીર અને એનું ધામ બંને સચ્ચિદાનંદ નથી, જ્યારે કૃષ્ણનું ધામ કે શરીર દેશે શિણે પુણ્ય. અરે પ્રલય થાય ને તો ઇન્દ્ર શરીરે વહી જાય, આખો ઇન્દ્ર લોકે મૂર્ખાઓ પ્રચાર કરે, ગમે એનું ભજન કરો ધામમાં જશો. કૃષ્ણ કે છે મધ્યાજીનો અભિમાન, મારું ભજન કરે મારા ધામમાં આવશે, બાકી ભૂતનું ભજન કરે ભૂતના ધામમાં જશે, દેવતાનું ભજન કરે દેવધામમાં જશે. બધા બધે નહીં જાય, આ બકવાસ છે બધો. ભગવદ્ ગીતા ક્લિયર સમજવાનો પ્રયત્ન કરે. તો પેલું ભગવાન અખિલ આત્મા છે, દેવતાઓ શરીર અખિલ આત્મા નથી. બીજું ભગવાન સચિદાનંદ શરીર છે, એનું ધામ, એનું શરીર દિવ્ય છે, ત્રિકાળી સનાતન છે, જયારે આ લોકોનું પ્રલયમાં નષ્ટ થઈ જાય શરીર અને ધામ. ત્રીજું ભગવાન મુક્તિ દઈ શકે, જીવને જન્મ કર્મથી છોડાવી શકે. કોઈ દેવતા જીવને જન્મ કર્મથી, મુક્ષકુંડ નો પ્રસંગ યાદ કરો ભાગવતમાં, એને કીધું રાજન તમારી સેવાથી પ્રસન્ન છે અમે, ઈશ્વરકુ માનદાતાના પુત્ર મુક્ષકુંડ, પણ રીતે કેવલ્ય અત્યંત, તમારે કેવલ્ય મુક્તિ સિવાય જે જોતું હોય અમૃત અપ્સરા જેવું આપો, વિષ્ણુ દઈ શકે એટલે કૃષ્ણને મુકુંદ કહે છે. તો મુક્તિ દઈ શકે દેવતાઓ નહીં દે. ત્રીજું અંતર ભગવાન સ્વરાટ માયાના અધિપતિ છે, મયજ્ઞ છે પ્રકૃતિ, અને દેવતાઓ માયાને આધીન છે. જો એકદમ ક્લિયર કટ શાસ્ત્રોથી વાત છે, અને એટલા માટે કોઈ દિવસ હરિનામ ભક્તિમાં આગળ વધવા વાળાએ અપરાધ ન કરવો જોઈએ, નહીં તો ભગવાન અને દેવી દેવતાઓ પણ એની ઉપર પ્રસન્ન નહીં થાય. અને સાર સંદેશી છે તો પછી કઈ રીતે ડીલિંગ કરવું, બહુ ક્લિયર છે. બધા દેવતાઓ આદરણીય છે, પ્રણમ્ય છે, પણ આરાધના આરાધ્યો ભગવાન પ્રદેશ, ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાની, મમે વાંચો આપણે એના છે. જેવી રીતે એક પત્ની એના પતિને પૂર્ણ સમર્પણ કરે, એની આજ્ઞા, એને પ્રેમ, એને પ્રાણ જીવન અર્પણ કરે, પણ એ પતિના સંબંધે દેર જેઠ કાકા દાદા બધાને એને આદર રિસ્પેક્ટ સંબંધ રાખે, રાઈટ, પણ એનું સમર્પણ ક્યાં છે? અને આ બધા સંબંધો કોના લીધે છે? જે કારણે દેર પતિના ઘીનું હોય તો આ હોય. એવી જ રીતે આપણે ભગવાન કૃષ્ણ પૂર્ણ શરણાગત આનંદના શરણ લેવા જઈએ, અને આ બધા આદર, કારણ કે ભગવાનમાં વિભૂતિ આવે છે. ક્લિયર? એક તો પછી હજી એક પ્રશ્ન થાય કે અરે ભાઈ નારાજ થઈ જશે, એ આમ કરે, એ લોક સંભાળે. ભાગવત કહે છે યસ્મિન તુષ્ટે જગત તુષ્ટ, ઓલો કયો શ્લોક, તથા તરુણ નીચે મેના હા વૃક્ષના જળમાં પાણી નાખો બધે ફૂટી જાય, યથા પ્રાણી ઇન્દ્રિયા ઇન્દ્રિયોને આપો પેટને એમ, તથા અરહણમ અચ્યુત ઇન્દ્રિયા અચ્યુતની પૂજા કરો બધાની થઈ જાય. અરે યજ્ઞેશ્વરોએ કહી દીધું ભાગવતના ડંકેની ચોટથી સર્વાત્મના શરણમ શરણ્યો ગતો મુકુંદ પરિહત્ય કર્તમ, જે કૃષ્ણની શરણ લઈ કોઈનો ઋણી રહેતો. એટલા માટે જીવનનો સાર ભગવાન કૃષ્ણને સમજો. ઇતિ મત્વા, આવી રીતે મને સમજી બુદ્ધા પંડિત વ્યક્તિ માં ભજન તે મારું ભજન કરશે, કારણ કે ઐશ્વર્ય મારામાં છે. કૃષ્ણ ધનવાન, ઐશ્વર્યમાં એક ઐશ્વર્ય છે ને, ઐશ્વર્ય એટલે ધન વૈભવ. તમને ખબર છે આખી દ્વારકા સોનાની હતી, પણ મારે એક વિશેષ વાત કેવી છે દ્વારકાની, ગર્ગ સંહિતામાં લખ્યું છે કે દ્વારકામાં એક નીલ શિક્ષકો હતા. કેટલા નીલ? કોને કહેવાય ખબર? તમારી પાસે અરબ સુધીનો છે, કરોડ પછી અરબ, પછી ખરબ આવે, પછી શંખ, પછી ચક્ર, પછી નીલ આવે. અને બધાને ખાવાની રહેવાની સોનાની નગરીમાં કૃષ્ણએ વ્યવસ્થા કરી દીધી. બોલો આટલા તો શિક્ષકો, તો વિદ્યાર્થી કેટલા હશે નગરી? અને હોય કે ના, તો કૃષ્ણને પોતાનાથી 1,80,000 ખાતા હતા. એક ક્લાસ તો એનો જ ભરા, ભારતીય વખતે રેશન કાર્ડમાં બંધા લઈને ફૂલ થઈ જતા. એક કૃષ્ણ એક મુહૂર્તમાં 16,108 લગ્ન કર્યા ભગવાન, અને આપણે એક મુહૂર્તે ચૂકી ગયા હોય મોટા પીડા. કૃષ્ણ બુદા ભાવ સમન્વિતા, કે હું કઈ રીતે પ્રભુ છું એ જાણો, અને એવું જ વીર્ય શક્તિ પણ એવી છે. 6 દિવસમાં પૂતનાનું કાલ કુટવી, જે વિષને લઈને દેવતાઓ વરાળથી પણ બેભાન થઈ ગયા, મરી ગયા હતા, અને ભગવાન, અને એ જ કૃષ્ણ જયારે ગીતામાં વિશ્વરૂપ દેખાડે તો પોતાના દાંતની અંદર આખી સેના હલવાઈ ગઈ વિષ્ણુ. અર્જુને જુમ કર્યું, આપણું તો કેમેરો તો દાંતમાં હતા. ભાગવત ગીતાની વાત, અને આપણીથી એક મૂળો ન તૂટતો હોય, બોલ આમાંથી બહાર નીકળવાની જરૂર છે. સાત દિવસ નો છોકરો 7 રાત ગોવર્ધન ઉપાડે, આપણે તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે મહામંત્ર લાંબો પડે ત્યારે બોલો ખાલી. બોલો સાથે છે ને શક્તિ ભગવાનની. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ કૃષ્ણ ઐશ્વર્ય સમગ્ર સદ્રિય સંયોજીય જ્ઞાન પણ એવું, સૌંદર્ય રૂપ પણ એવું, નિત્ય નવ યૌવનમ છે. પાંચ સાતી મહિના છે પણ તમારે નવ યૌવન. આવી તો ઘણી વ્યાખ્યા થઈ શકે, સમય નથી, પણ આવી રીતે કૃષ્ણ તત્વને સમજી બુદ્ધિમાન વ્યક્તિ કૃષ્ણ કહે છે માં ભજંતિ, મારું ભજન કરે છે. તો તમારું ભજન એટલે શું ભાઈ, વ્યાખ્યા કરો ને હરખી થોડી. તમારો ભક્ત બને અને તમારું ભજન કરે તો તમારો ભક્તના લક્ષણ શું? પ્રભુપાદજી કહે છે નેક્સ્ટ શ્લોકમાં ભગવાન કૃષ્ણ એના ભક્તના લક્ષણ કહે છે, અને ભક્તના લક્ષણ છે મચ્ચિતા મદગત પ્રાણા બોધયંત પરસ્પર કથયંતસ્ય માં નિત્યં તુષ્યંતિ ચરમંતિ ચ. મને જે અમારી બહાર નીકળવાનો અહમ સર્વસ્યમાંથી મન નથી થતું, પણ હું થોડો તત્વમાંથી હવે તમને માધુરીમાં લઈ જવા માંગુ છું. ખબર નહીં ટાઈમ છે કે નહીં, મારી પાસે 11 વાગે અડાઈના કેટલા થાય, થઈ ગયા ને અમારી ભારતની રહી છે ટાઈમ, મતલબ અહીંના 7-8 થઈ ગયા. તો તમે બધા ભૂખ્યા તો બેઠા જ હશો, અને ભૂખ્યા માણસને બહુ જ્ઞાન દેવાય નહીં, કારણ કે કંઈ સાંભળે નહીં, હોય શકે વક્તાને મારી શકે પછી. પણ અગર તમે આત્માનો આહાર ઈચ્છતા હો તો 5 મિનિટ લો. વટ શું શું કયો વાત છે? ગુડ ફ્રાઈડે. કોઈ પણ ડે હોય એ ગુડ ત્યારે જ બને જયારે કૃષ્ણનું કીર્તન ને કથા જાય કરવાની દિવસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. અને આવું આપણું સુતું સૌભાગ્ય જયારે સાધુ આવે ને આપણા જીવનમાં ત્યારે જગાડતો હોય છે કૃષ્ણ તત્વ આવે. મહદ વિચલન ને નામ ગર્ગાચાર્ય નંદબાબા એ કહ્યું, સાધુ પુરુષોના વિચરણ ગ્રહસ્થોના સૌભાગ્ય જગાડે. ભક્તો કથયંતસ્ય માં નિત્યં, બહુ બધી વાતો છે પણ એ કથયંત એની વ્યાખ્યા ન કરતા હું 5-7 મિનિટ 5-7 મિનિટ હું પૂરી નહીં કરી. ખબર નહીં ચાલુ કર્યું કે નહીં પૂરું કર્યું. ઓકે, પણ એ ભગવાન કહે છે કે મારા ભક્તોના લક્ષણ એવા છે કે હંમેશા કથયંતસ્ય માં મારી કથા જ કરે છે અને મારી કથાના રસમાં રમંતી આનંદ લે છે. રમંતી મતલબ એનો દેહ કર્મ બધું ભૂલી જાય છે, અને તુષ્યંતી તુષ્યંતી મતલબ કોઈ વસ્તુ એને નથી મળી સંસારની, મતલબ ધન યા પદ યા વટેવર, તો પણ એને કોઈ શોક રહેતો નથી, એ સંતુષ્ટ માને છે. બોધયંત પરસ્પર જ્યારે પણ મળે તો એકબીજાને બોધ આપે છે મારા વિશે, અને આવી રીતે મત ચિત્તા એના ચિત્તને મારામાં લગાડે છે, કારણ કે એ પોતાને પોતાનું માને, પોતાનો પ્રાણ માને છે અને એના પૂર્ણ પ્રાણ મારામાં જ સમાવી છે. આ એક અનુવાદ થયો શ્લોક. ચિત્ત જે શબ્દ છે ને સાંખ્યકારો એને બહુ મથ્યો છે. ચિત્ત ભગવદ્ ગીતામાં ન ચિત્ત સમાગાયું 12મા અધ્યાયમાં કૃષ્ણ કહે છે, એના તત્વમાં પ્રભુપાદ લખે કે મનને પણ ચિત્ત કહેવાય, બુદ્ધિને પણ ચિત્ત કહેવાય, એક વ્યવહાર પ્રયોગ, અને મન અને બુદ્ધિના મિશ્રણને પણ ચિત્ત કહેવાય. પણ સાંખ્ય યોગ અનુસાર મન બુદ્ધિ અહંકાર ત્રણ સૂક્ષ્મ શરીર અંતકરણ ચતુષ્માં ચિત્તને સેપરેટ પણ રાખવામાં આવ્યું છે. પણ આપણી રીતે આપણા લેવલમાં આપણે સમજીએ તો ચિત્ત એટલે ભાઈ મનના, આપણું હૃદય, મનના ભાવ વિચાર, કેવી રીતે મારું ચિત્ત નથી લાગતું. આપણે આપણે દેશી પ્રયોગમાં, આપણે લાંબી પરિષદોના આટી ઘૂટીમાં નથી જવું. ચિત્ત એટલે આપણા હૃદયના ભાવ અથવા આપણા મનનો વિચાર, રાઈટ? આપણી આપણા લેવલથી વાત કરીએ તો મારામાં ચિત્ત લગાડો એટલે મન અર્થ કરીએ તો કૃષ્ણ જઈ શકે છે મારામાં મન લગાડો, અને બુદ્ધિ અર્થ કરે તો મય બુદ્ધિ નહીં, મય મન આદર્શ મય બુદ્ધિ 12મા અધ્યાયમાં જેમ કીધું, મતલબ એની હા કેમ પણ ભગવાનમાં ચિત્તડું મનડું લગાડો. તો આપણે કહેશું જેમ અર્જુને કીધું, ભાઈ એ તો પ્રોબ્લેમ છે, ચિત્ત ભગવાનમાં લાગતું નથી. ભગવાન કહે છે કે મારા ભક્તો મારામાં ચિત્ત લગાડે, અને આપણો તો એ મેઇન પ્રોબ્લેમ છે કે ચિત્ત સંસારમાં લાગેલું છે, અને જેનું ચિત્ત સંસારમાં લાગેલું છે એને સંસાર એક ગિફ્ટ આપશે, ઉપહાર અને સચિંતા. જેનું ચિત્ત સંસારમાં છે એને માયા એ સંસાર એક ઉપહાર આપશે. ઓ પ્રભુજી તમને મળવા આવ્યા, મારી પ્રત્યા ચિંતા પકડો, જીતે જીત બળો મરો બળો ચિત્તા ચિંતા સમા બિંદુ માત્ર એક જ ફરક છે ચિંતા ને ચિંતા નો ખાલી બિંદી નો પણ બીજો મોટો ફરક છે કે ચિત્તા તો મરી ગયા પછી બાળે આ ચિંતા જીતે જી શું કામ ચિંતા છે સાથે કારણ કે સંસારમાં ચિત્ત છે કઈ રીતે સંસારમાં ચિત્ત જાય ચિત્તનું સંસારમાં વહેવું જાવું કઈ રીતે કઈ વિધિથી ગયું મૂળમાં જવું પડશે ને હા સરળતાથી કહીએ તો નામ રૂપ ગુણ તમે સંસારના દ્રશ્યો જુઓ છો જે રીતે જાયતે વિષયાન સંસાર સંગસ્તે શુદ્ધ જાયતે ગીતા અનુસાર વિષયોની વાર્તા કરો છો નામ રૂપ જુઓ છો સંસાર વિશે સાંભળો છો સંસારને જુઓ છો તો સ્વાભાવિક છે કે એમાં ચિત્ત વયું જાય છે તો મારે એટલો સંદેશ જેવો છે ચિત્તને કૃષ્ણમાં લગાડવા માટે કે ભાઈ આપણે બિલ્ડિંગ બનાવી હોય ને તો અપ ડાઉન સીડી બનાવે ને અહીંથી ઉતરવાનું અહીંથી ચડવાનું તો આ તટસ્થ જીવ છે ને સંસારમાં નામ રૂપ ઉપાધિના કારણે ઉતર્યો હલવાનું છે આ સીડી હવે એને બહાર પણ સીડી બદલવાની જરૂર છે કૃષ્ણના નામ રૂપ લીલા સાંભળે એટલે સંસારના નામ રૂપ સાંભળશે તો જે કારણે ચડવાનો ને ઉતરવાનો દાખલો તો એ છે પણ ફેરવવાનો છે જે સંસારના નામ લઈ વ્યક્તિઓના વસ્તુઓના જે સંસારના રૂપને જોઈ વ્યક્તિઓના વસ્તુઓના આત્મા સલવા કર્મમાં બંધાય છે એ જ વ્યક્તિ જ આત્મા સાધુ સંઘના કારણે કૃષ્ણમાં મન લગાય કૃષ્ણના નામ કૃષ્ણના રૂપ કૃષ્ણના લીલા એના કારણે તો એ બહુ સાગરથી બહાર મારો એ સંદેશ દેવો છે કે સાધકને સાધક દુનિયામાં રહેવો જોઈએ સંસારમાં રહેવો જોઈએ પણ સંસાર સાધકના ચિત્તમાં ન રહેવો જોઈએ કારણ કે જો મન વિષયોમાં ગયું તો વિષય મનમાં રહેશે અને ચિત્તનો અર્થ મન કરવામાં આવે તો આપણું સૂત્ર છે ને પ્રભુપાદ ક્વોટેશન આપે છે ચંચલ હિ મન કૃષ્ણના તાત્પર્યમાં કે મન એવા મનુષ્યના કારણે બંધ મોક્ષે મન જ મનુષ્યના મોક્ષનો બંધનનું કારણ છે બંધાય વિષય સંગે વિષયોમાં લાગશે તો બંધાશે મુક્તની વિષયો અને વિષયોની મુક્ત થઈ તો મુક્ત થઈ જશે આત્મા તો પછી ચિત્તને હરિનામ હરિ રામ રૂપમાં લગાડવા કયું એવું આઈટમ છે જે આપણને હેલ્પ કરશે સત્સંગ કારણ કે એક પદાર્થ એવો છે આત્માને બાંધવાનો જે ચિત્તમાં થાય હૃદયમાં થાય મનમાં થાય એને શાસ્ત્રીય શબ્દોમાં કહેવાય આસક્તિ એટેચમેન્ટ રાઈટ આપણને હલવાના કોઈ બંધાણા કોઈને જીવ સંસારમાં છે કેના કારણે આસક્તિના આસક્તિ એવી છે આપણે હિન્દીમાં કહીએ ને કે આસક્તિ એ નથી જાણ નહીં શકતી હા લેકિન જાણ નહીં શકતી એ પ્રોબ્લેમ તો પછી જાય નહીં તો આનો જાય નહીં પણ આપણે દિશા બદલીએ કા વલ્ભાચાર્ય એક શ્લોક કીધો છે સંગસ્તુ સર્વથા અતાચ્ય સંગ એટલે આસક્તિ સંગતિ કોઈ ન ત્યાગી શકે ન ત્યક્તું શક્ય તે અરસી કોઈ ન ત્યાગી શકે પણ સસદભી સ કર્તવ્ય પણ એને આપણે એ આસક્તિ જે સંસારમાં છે ને એને સાધુમાં ડાયવર્ટ કરી શકાય અમુક લોકો કહે ને અરે આ ધંધો કામ પૈસા મને બાંધે છે પત્ની મને બાંધે છે પુત્ર મને બાંધે છે નહીં રોંગ વાત છે પત્ની સ્ત્રી પુત્ર પૈસા આત્માને બાંધતો નથી એની અંદર જે આસક્તિ છે એ એને બાંધે છે નોટ કરવા જેવો પોઈન્ટ છે પત્ની સ્ત્રી પુત્ર કોઈ બાંધતો નથી એમાં જે મમત્વ છે મારા બાકી બીજાની પ્રતિ મને ક્યાં બાંધતો છે બીજાનું ધન લઈ જાય ત્યાં મમ માર મમત્વ જે આસક્તિ મારા આ આસક્તિ બંધનનું કારણ છે અને આસક્તિ જાણવાની નથી પણ એને ડાયવર્ટ કરી શકાય જેવી રીતે કપિલ ભગવાને કીધું પ્રસંગમાં જન્મ પાછળ આત્માનામ કરવું કીધું સ એવ સાધુ મોક્ષ દ્વાર જે આસક્તિ સંસારના વિષયોમાં પુત્ર બની જ આસક્તિ વૈષ્ણવમાં કરવામાં આવે સાધુઓમાં તો મોક્ષના દરવાજા એટલા માટે માતાજી મતલબ કપિલ ભગવાન કહે છે સ એવ સાધવ સાધ્વી સર્વ સંગ વિવર્જિત અથ સંગસ્તે પાર્થ સંગ દોષ હરાઈ દે સાધ્વી કહીને બોલાવ્યા માનો કીધું સાધુ સ્ત્રીલિંગ છે સાધ્વી દેવૂતિ માનો પણ તાણું ત્રીજો સ્થાન 25મો અધ્યાય બાર તેરમો નમસ્કાર હે હે સાધ્વી આજે આસક્તિ છે ને એ સાધુમાં કરો કારણ કે એ સર્વસંગ વિવર્જિત છે અને એનો સંગ કરશો તો એ તમારી આસક્તિને પણ હરી પડશે તો બસ ચિત્ત ભગવાનમાં લગાડવા માટે સરળ સાધના કે જેનું ચિત્ત ભગવાનમાં લાગ્યું છે એવા સંતોનો આશ્રય અને એના ચિત્તના પ્રભાવે આપણું ચિત્ત પણ ભગવાનમાં લાગશે, કારણ કે એનું લાગેલું છે. અને ભગવાન કૃષ્ણમાં ચિત્ત લગાડવું અર્જુન કહે છે એટલું મુશ્કેલ છે, પણ સંતો કહે છે કે એટલું સહેલું છે. જેટલું મુશ્કેલ છે ને, કારણ કે એક જ પુરુષ એવો છે જેમાં ન લગાડવું એક જ લાગે યાર, ખાલી એના વિશે આંકડું જ જોયો નથી. કચરો લાગશે દુનિયા, ગટર થઈ જશે. કૃષ્ણમાં ચિત્ત આત્મા રામસ્ય મને નિર્ગંધા એના અમે લાગી ગયા મોટા મોટા. કરુણા એ છે કરુણાએ કે સાંભળ્યા નથી એના વિશે જુના કથયંતસ્ય માં. તો દાસ આ વાણીથી બહુ સુંદર શ્લોક છે. મને એમ થયું કે ચતુશ્લોકીની વ્યાખ્યા કરું તમારી સામે, પણ એક જ શ્લોક માટે 2 કલાક જોઈએ. અને એમાં તેને બિગિનિંગથી ગીતા મહાત્મા ને ગીતા ઇન્ટ્રોડક્શન ને ગીતા હિસ્ટ્રી ને ગીતા સાંભળવાને આપણે પાત્ર બનીએ પછી આ લીધું, અને એ પણ જરૂરી છે. કારણ કે પાયા પાંજા વગેરે બિલ્ડિંગ કેમ ચણવું યાર પડે ને. છતાં પણ તમારો બધાનો ભાવ હોય ને, ખાલી શનિવાર અંતિમ દિવસ છે તો બીજા 2 શ્લોકોને સાઈડમાં ખાલી કથયંતસ્ય માં ઉપર વ્યાખ્યા સાંભળશું ને તો પણ આપણું આ વર્ષ નહીં જીવન સફળ થઈ જશે. કારણ કે 4 શ્લોક આ છે, અને પછી આ સમજી જશે તો ઓલું ઈઝી થઈ જાય. તેશામ સતત યુક્તાના પ્રીતિપૂર્વક ભજન ઈઝી થશે. આ જો સમજાય જાય ને આ સ્ટેપ તો ઓલું ઈઝી થશે. તો હું ધન્યવાદ આપું છું પરણી સમાજને અને અમારા નૈરોબી ઇસ્કોન ભક્તોને કે પોતાનો કીમતી સમય કાઢી અને ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞમાં બધાયા. દાસની વાણીથી કોઈ ત્રુટિ હોય તો પ્લીઝ ક્ષમા કરશો, પણ બહુ આનંદ થાય કે તમે બધા સમય ધૈર્યથી બેઠા, અને સમય પણ ક્યાં વયો જાય કથામાં ખબર નથી રહેતી. તો હું અહીંયા મારી વાણીને વિરામ આપું. કાલથી અગર શક્ય હોય તો વહેલાથી ચાલુ કરી શકે 6:30 જેથી 7:30 આપણે ક્રિયા પૂર્ણ કરીશું. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય. ગૌર પ્રેમાનંદ જય.
હરે કૃષ્ણ. આજનો પ્રસાદ ક્રિયા સ્મિતરસ્તી છે. ભગવાને પ્રાર્થના કરશે હરે કૃષ્ણ માતા બોલીને કે લોકોને વધારે ને વધારે એના આશીર્વાદ આપે, તો એ લોકો બધા ભક્તોની સેવા કરી શકે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ 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 કૃષ્ણ.